మీలాంకట గారు, గీతా కుమార్ సింగ్ మంత్రితుమే.
మూలాసనారూఢ సభాపతిత్వమని అతిశయన్మ వెదగాత్, అతిశయన్మ పౌద్గలికవమ మగే హితట సమీప సినిమావ కళావ పిలిబంద అద దినమే ఉత్తరీతర పార్లమెంతు ఇదిరి కథా కరన్నట మట లభీమ మమ వాసనాకొట సలకను. గరు సభాపతిత్వమని ఒబతుమా ఒయ అసున్గెన సిటిన ఒయ ఆసనే ఒయ కథానాయక ఆసనయ మీట ఇహత హెల సినిమావే సక్పితి గామిని ఫోన్సెకా మెతితుమా నిసిన్ హెబోవు హెటి మెహి సిటిన సిరు దినా సాక్షి వెనవ ఏంటి ఇదా గామిని ఫోన్సెకా మెతితుమా మహింద రాజపక్ష మెతితుమన్ విసిన్ సినిమావే సిలు దినా వెనువెన్ కరణ లద విశేష ఉపహారయక్ లెస మే అసునక్ హొగో అన్నట జాతిక లహిస్తుయెన్ పత్కల హెల సినిమావే అగరజిన మాలిని ఫోన్సేకా మెతినియత్ హిటిబావు ఒబ సిలు దినామ దాన్నవ ఏంటి. ఎవగేమ నొయక్ కళాకరువాన్ మే స్థానేట పెమినియా విశేషయెన్మ కథాకరోత్ జీవన్ కుమార్ తుంగ మెతితుమా, రంజన్ రామనాయక మెతితుమా మే ఆదిస్ తవ బో కీపదినిక్ మే స్థానే ట ఆవ మట మతక్కెనవా హెల సినిమా వెసాక్తి గామిని ఫోన్సేకా మెతితుమా మే పార్లమెంటు అట ఆదినే సిట ఎతుమా సినిమా వెనువెన్ బో అవస్థావలది కథాకర ఎతుమాట అవశ్యం సినిమావి ఇదిరి దక్మ వెనువెన్ యామ్ కిసి కటయుత్త కరాన్ మమ విశ్వాస కరణమా మాలిని ఫోన్సేకా మెతినియత్ ఏ ఆయురిన్ కటయుతు కల బావ మగే హంగీమాయి. నముత్ మమ కియాన్న కనగాటుయి సింగల సినిమావ శ్రీలాంకిక రటే లోక సినిమావ దశ బలద్ది కుంచి తితక్వగే తీయన పుంచి మపుంచి సినిమా కర్మాంతే కుయి అప్పటి తీయదు దక్షకం సపిరి దక్షకం మతిని లోకే ఓనామ కెనెక్ సమగ తరంగిరీమట హకి దక్ష శిల్పి ఇన్ సిటియా కర్మాంత్యక్ లెస గణిద్ది సింగల సినిమావ బోహోమ కెటి పొడి కర్మాంతశాల అడుమ తరమిన్ అపే రటేవత్ శ్రీలంకావత్ అపిట ముళు రటపురామ అపే చిత్రపటి పెన్ను మే పాసుకం నతివిలా గిహింతియన సినిమావ కళావ ఎదా గామిని ఫోన్సే కామెతుమా సినిమా శిల్పిన్గే వృత్తి మే తత్తే ఇలట నంగన్న ఎదా తిబును సియలు సినిమా సమాగం సమగ మహాసటన కరల అర అపే మంత్రితుమా కివ్వవగే మీట ఇహత దినట కుళియట మాసట వెడకరుపు శిల్పింట గౌరవనీయ తత్వ్యక్ లబాదున్న సినిమా కళావ వగేమ వ్యాపారయ సినిమావట ముదల్ ఆయోజనే కరణ కెనెక్ ఈలంగ చిత్రపటియ సందా నవత ముదల్ ఆయోజనే నొకలొత్ ఏ ఇతని నవతీమ లకుణకట పత్తేను అర సినిమావ దిగిన్ దిగటం ఇదిరేట అనే అవస్థావల్ సియల్ హెకిలీ అనవ మీ సియలు దిన మీ పార్లమెంటు ఒటావ కళాకారు ఇల్లు ఎకదేక్తి అనవ కరుణు దిగగిన గరు సభాపతిత్వమని మా మతకరన్నట కెమతి ఎదా మీ ఉత్తరేతర పార్లమెంటు ఏ పీగడ పిల్ల నగిద్ది మమ ఎకదేక్ తీరునే కరా గాల డిస్ట్రిక్టే జనతావ ఎకమ కాంతావలస మే పార్లమెంటు మావ తోరా పత్కర ఎవ్వా ఓన్ గెన కథా కలత్ మట మగే వరిగ్యా గెన మగే దేవని ఉపత సిదు సినిమావ గెన కథా కిరీమే ఐతియక్ తీయన బావ మం ఎదత్ సాక్షాత్ కరగత్త ఎదా మట అవశ్య ఉనా అర అపే హిటపు ప్రవీణయన్ మే ఉపవద్ది కరగన్న బెరివెచ్చ దేవాల్ పిలిబంద మే పార్లమెంటు తుల హండక్ నగన్ గరు సభాపతితుమని మే కిసిమ ఆండువకి పౌగే కాలేవత్ అదవత్ కిసిమ తనకి నొకురును దీతమై అపిట జాతిక ప్రతిపత్తి అక్ నతివీమ සිනමාව සංස්කෘතිය කලාව ටෙලිනාට්‍ය මේ සියල්ල රැක ගැනීමට නම් හැකි ඉක්මනින් අපි ජාතික ප්‍රතිපත්තියකට යන්න ඕනේ. වතුර ටිකට හෝ වෙනත් ඕනෑම දෙයකට යම්කිසි ප්‍රතිපත්තියක් තියෙන ශ්‍රී ලංකාවේ සිංහල භාෂාවෙන් ලෝකේ චිත්‍රපටි හෝ ටෙලිනාට්‍ය හෝ නාට්‍ය හෝ හැදෙන එකම රට ශ්‍රී ලංකාව. එවැනි රටක රජයේ කිසිම මැදිහත්වීමක් නැතිව ඒ රටේ ජාතික අනන්‍යතාවයක් ඒ කලාවට කවදාවත් ලබලා දීලා නැහැ. මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමන්ගේ මැදිහත්වීමෙන් රන්මිණි තැන්න විශාල මුදලක් වියදම් කරමින් හැදුවා. ඒ තුළින් එතුමාත් බලාපොරොත්තු වුණා, අපිත් බලාපොරොත්තු වුණා ජාත්‍යන්තර චිත්‍රපටි ඒවි. ඒ වගේම ඒ දිනවල ආවා. අද තත්ත්වය අතිශයම කනගාටුදායකයි. ඒ වසා දමා හෝ එය ලිකන් අතෑරලා දාලා හෝ රන්මිණි තැන්නක් තියෙනවාද නැද්ද කියලාවත් දැනගන්න බැරි තත්ත්වයකට අදපත් කරලා තියෙනවා. සමහර විට ඒ හෙට අනිද්දා වී ගබඩාවක් හැටියට පාවිච්චි කිරීමටත් ඉඩ තියෙනවා. ඒ කොහොම වුණත් අද කතා කරපු සියලු දෙනා තේරුම් නොගත් එක දෙයක් තියෙනවා. මාධ්‍යන් තුනක්, ටෙලිනාට්‍ය කියන්නේ වෙනම මාධ්‍යයක්, සිනමාව කියන්නේ වෙනත් මාධ්‍යයක්, වේදිකා නාට්‍ය කියන්නේ වෙනත් මාධ්‍යයක්. මේ සියල්ල එකතු වෙන කලාවට තමයි. නමුත් මේ මාධ්‍යන් තුනේ නිරත වෙන ශිල්පීන් තමන්ගේ ජීවිතේ උපදිනකොටම තමන් අරන්ගෙන හැකියාව, ඒ සැමට තියෙන හැකියාව, ඒ රංගන ශිල්පීන්ගේ හැකියාව අද තාක්ෂණයේ ඉදිරියේ යම් යම් අසාධාරණකම් වලට යොමු වෙන්න හේතුවක් වෙලා තියෙනවා. අපි හැමදාම කෑගැහුවා, ඉල්ලුවා, හැම දිනාටම යාඥා කර කර කිව්වා අපිට දෙන්න රංගන පාසලක්. ශ්‍රී ලංකාවේ අනාගතය ගැන කතා කරන්න හැමෝම දුවනවා ලෙස්ටර් ජේම්ස් මැතිතුමාගේ උපන්දිනයට. එතුමා සෑම උපන්දිනයකදීම කියන එක දෙයක් තමයි, අපිට අපේ අනාගත පරපුරට රේඛාව වැනි චිත්‍රපටයක් හදන්න, අනාගත පරපුර ඉදිරියට ගෙනියන්න අපට රංගන පාසලක් දෙන්න කියලා. ගරු සභාපතිතුමනි, ඔබතුමා දන්නවත් දන්නේ ඉන්දියාවේ ශ්‍රේෂ්ඨතම ශිල්පීන් බිහි වෙලා තියෙන්නේ, ෂාරුක් ඛාන් වැනි අග්‍රගණයේ නළුවන්ව බිහි වෙලා තියෙන්නේ පූනා ඉන්ස්ටිටියුට් එකේ. සිනමාව ගැන හදාරන්න, සිනමාව ගැන දැනුම තියාගන්න ඒ අයට තියෙනවා. ඒ වගේම ඉන්දියාවේ රජය විශේෂ මැදිහත්වීමක් වෙමින් ඒ කටයුතු ගැන සොයා බලමින් ඒ සිනමාව ඉදිරියට ගේන කටයුතු කරලා තියෙනවා. අපිට සිද්ධ වෙලා තියෙනවා, හර්ෂ මැතිතුමා බොහොම ලස්සනට කිව්වා ප්‍රංශ සිනමාව ගැන. එතුමාට මම මේක නොකිය හිටියොත් වැරදි, සුමිත්‍රා පීරිස් මැතිනියගේ ලොකු දුව කියන චිත්‍රපටය නිල වශයෙන් කෑන් ෆිල්ම් ෆෙස්ටිවල් කෑන් චිත්‍රපටි උළෙලට සහභාගි වෙමින් එහි ප්‍රධාන නිලිය හැටියට මාදේට සහභාගි වුණා. එතුමා කිව්වා මට ආරාධනා කරනවා කියලා. එතුමා සමහරට ඉපදිලත් නැතුව ඇති මම කෑන් ෆිල්ම් ෆෙස්ටිවල් එකට යනකොට. අපි ප්‍රංශ සිනමාව ගැන කතා කරන්න ඉස්සෙල්ලා මේ ගරු සභාවේ උදවිය ඉගෙන ගන්න ඕන. ඔයිට වඩා හොඳට සිංහල සිනමාවට ආදරේ කරන්න. මොකද සිංහල සිනමාව ගැන කතා කරන්න ඉන්නේ මේ සිංහල රටේ අපි විතරයි, එකම භාෂාවකින් තියෙන මෙහි විතරයි. එතුමා කියන කොලබරේෂන් චිත්‍රපටි කරනවලු, ඒ කියන්නේ දෙගොල්ලක් රටවල් දෙකක් එකට එකතු වෙලා අපි මුලින්ම ෆ්‍රාන්ස් ජාතිකයින් සමග එකතු වෙලා නෝබොඩිස් පර්ෆෙක්ට් කියන චිත්‍රපටි කරා. ඒක රඟපෑවි ගාමිණි ෆොන්සේකා මැතිතුමාත් මාත්. ඒක නිසා මම හොදාකාරවම දන්නවා අපි එදා ඒ විදිහට පටන් ගත්තා. ඒ වගේම ඉන්දියාවේ පයිලට් ප්‍රේමනාත් ඒ වගේ කොලබරේෂන් චිත්‍රපටි ඒ කාලේ පටන් ගත්තා. නමුත් 77 ආණ්ඩුව ආවට පස්සේ චිත්‍ර මහජන බැංකුවෙන් චිත්‍රපටි කළ යුතු නොකළ යුතු හැමෝටම එක දිගට දුන්න ණය. ඒ ණය බරත් එක්ක චිත්‍රපටි පෝලිමක් ඇති වුණා. අවුරුදු ගාණක් යනකල් චිත්‍රපටි පෙන්න ගන්න බැරි වුණා. චිත්‍රපටි වලට ආයෝජනය කර මිනිස්සු හිතා ගන්න බැරුව කර කියා ගන්න දෙයක් නැතුව නැවත චිත්‍රපටි වලට නේන යුගයක් ඇති වුණා. චිත්‍රපටියක් කරලා අවුරුදු 6 බලාගෙන හිටියා. පෝස්ටර් එක ගහන මිනිහටත් දුන්නා චිත්‍රපටි කරන්න. තම තමගේ හිතවත් කරේ.
ඕඩර් ප්ලීස්. නියෝජ්‍ය කාර්යක සභාපතිතුමා මුලස්සනේට පැමිණෙනවා.
You continue. The point of order?
Ashu.
Mike.
Ashu Marasinghe.
ප්‍රශ්නේ මේ රන්මිණි තැන්න ගැන ඔබතුමිය දන්නවත් දන්නේ රන්මිණි තැන්න යෝජනා වෙලා තිබුණේ බෙන්තොට පැත්තේ දූපතකට. එතකොට රවීන්ද්‍ර රන්දෙනිය මහත්මයා තමයි රන්මිණි තැන්න හම්බන්තොට අරන් යන්න ඕන කියලා මහින්ද රාජපක්ෂ මහත්තයා දැනුවත් කරලා. ඇත්තට මහින්ද රාජපක්ෂ මහත්තයා වන්දලා එහෙට අරන් ගියේ. අද ඇත්තට අර බෙන්තොට දූපතේ කළා නම් මේ මේ රන්මිණි තැන්න මම හිතන්නේ අද වෙන ප්‍රශ්නේ වෙන්නේ නැහැ.
No point of order.
ඔබතුමාගේ ප්‍රශ්නෙට මම උත්තරයක් දෙන්න කැමතියි. අදත් මම විශ්වාස කරනවා හම්බන්තොට රන්මිණි තැන්න හැදී එක හොඳයි කියලා. ඒ සඳහා දීර්ඝ කාලීන වැඩපිළිවෙලක් තිබ්බා. අන්න ඒකයි ගුවන් තොටුපළ වරායක්. ඒ විතරක් නෙවෙයි පිටරටවල් වලින් ජාත්‍යන්තරයට කීර්තියට පත් අය ඇවිල්ලා චිත්‍රපටි කරන්නටයි ඒ කටයුත්ත ලෑස්ති කරේ. ඔබතුමාට ඊට වැඩිය හොඳයි යෝජනා කරා නම් රංගන පාසලක් ඔය රන්මිණි තැන්න අදහරි. ගරු ඇමතිතුමනි, ඔබතුමාත්, ගරු අග්‍රාමාත්‍යතුමාත්, ගරු අතිගරු ජනාධිපතිතුමත්, මම බොහොම පැහැදිලිව යාඥා කරමින් කියා සිටිනවා. හෙළ සිනමාව වෙනුවෙන්, එහෙම නැත්නම් අපේ අනාගත පරපුර වෙනුවෙන් හැකිමනින් ඔබතුමල්ලා මොන පක්ෂභේදයක් නැතුව මිනිසු චිත්‍රපටි බලනවා, පක්ෂභේදයක් නැතුව මිනිසු නාට්‍යවල බලනවා. කලාව කියන එකට පක්ෂයක් නෑ. මම මේ අද හඬ නගන්නේ මේ රටේ සමස්ත කලාකරුවන් වෙනුවෙන්. අපට රංගන පාසලක් දෙන්න, අපේ චිත්‍රපටි සංරක්ෂණය කිරීම ගැන හර්ෂ ඇමතිතුමා, ගරු ඇමතිතුමා ප්‍රකාශ කරා. එතුමා දන්නේ නැහැ ලොකු දුව කියන චිත්‍රපටිය මේ වෙනකොටත් ප්‍රංශයේ කාන් චිත්‍රපටි උළෙල විසින් විශාල මුදලක් ගෙවා ලබාගෙන සංරක්ෂණය කරලා තියෙනවා. නමුත් අපිට මේ රටේ මම මගේ අවසාන චිත්‍රපටිය හැටියට ධර්මසේන පතිරාජ නමැති ශ්‍රේෂ්ඨ කලාකරුවා ලවා චිත්‍රපටියක් කෙරෙව්වා. ඒ සඳහා මම විශාල මුදලක් විය කරා. නමුත් ඒ චිත්‍රපටිය පිටපත් ගහන්න ඉන්දියාවට යන්න වුණා. ඉන්දියාවේදී නෙගටිව් පටය නැති වුණා. අපිට තාමත් අපේ මේ රටේ චිත්‍රපටියක් නිෂ්පාදනය කරාම ඒ පිටපත් ගසා ගැනීමට හෝ ඒ කටයුතු කරන්න රටින් රට යන්න වෙලා තියෙනවා. ඒ තමයි අපේ සිනමා කර්මාන්තයේ තියෙන කනගාටුදායක පැත්ත. අනිත් දේ තමයි සියලු කලා ශිල්පීන්ට රැකවරණයක්, ආරක්ෂිත භාවයක් ජාතික ප්‍රතිපත්තියක් තුළින් ලබා දිය යුතුයි. අද ඒ අය කලාකරුවන් බව ඇත්ත, දක්ෂතා සපිරිය අය බව ඇත්ත. නමුත් ඔවුන්ට ජීවත් වීමට නිවසක්, එහෙම නැත්නම් ඔවුන්ට ජීවත් වීමේ මගක් ඇහැරෙන වෙලාවක් තියෙනවා. අනිත් රැකියාවල් වලට වගේම විශ්‍රාම වැටුපා, අර ටවර් හෝල් පදනම මගින් දෙන රුපියල් 2500 සොච්චම මං හිතන්නේ අද කාලේ දිහා බැලුවාම ජීවත් වෙනවත් බෑ. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ කාලයේදී අපි කලාකරුවන්ට ලක්ෂ 15ක් ලබා දුන්නා පොලි රහිත ණයක් වාහනයක් ගන්න. හැම කලාකරයෙකුට මේක අවශ්‍ය වුණේ නැහැ. ඒව ලබා නොගත්ත කෙනෙක් හැටියටයි මම අද කතා කරන්නේ. නමුත් ඒව අවශ්‍යතාවයක් තියෙන අහිංසක කලාකරුවෝ පිරිසක් මේ රටේ ඉන්නවා. ඒ පිළිබඳ ගෞරවයෙන් කතා කළ යුතුයි. ඒ නිසා ඒ කපා නොහැර ඉදිරියටත් මේ රටේ අහිංසක කලාකරුවන් වෙනුවෙන් ඒ අවස්ථාව ලබා දෙන්නේ කියලා මම තමුන්නාන්සේලාගේ ඉල්ලා සිටිනවා. චිත්‍රපටි ලෝකෙ ගැන වැඩියෙන් කතා කරන්නේ ටෙලිනාට්‍ය අහකට දාලා නෙවෙයි. මේ රටේ ටෙලිනාට්‍ය තත්ත්වය පිළිබඳ බුද්ධිමත් ප්‍රේක්ෂකයින් අද නොමග ගිහිල්ලා හිතාගන්න බැරි තැනමට ටෙලිනාට්‍යවල ප්‍රමිතිය නැත්තටම නැති වෙලා තියෙනවා. ඒක සඳහා හොඳම උදාහරණය තමයි විදූ කියන ශ්‍රී ලාංකික හාමුදුරුවන් පුංචි හාමුදුරුවන් ගැන කියන ටෙලිනාට්‍ය. ඒ ටෙලිනාට්‍ය නොබලන කෙනෙක් නැහැ. ඒ කියන්නේ තවමත් මේ රටේ ප්‍රේක්ෂකයා අපේ ටෙලිනාට්‍යවලට, අපේ සංස්කෘතියට, අපේකමට ආදරය කරනවා. එහෙමනම් අර කිසිම ප්‍රමිතියක් නැතුව කැමැති විදිහට හාස්‍ය හෝ එහෙම නැත්නම් කොරියාවෙන් ගෙනාව ටෙලිනාට්‍යයකට සිංහල දෙබස් කවල හෝ එහෙම නැත්නම් ඉන්දියාවෙන් ගේන ටෙලිනාට්‍යයකට දෙබස් කවල හෝ අපේ රටේ විකාශනය කිරීමෙන් සමස්ත සංස්කෘතිය තුළම සෝදා පාලුවක් ඇති වෙලා ඉවරයි. ඒක හරිගස්ස ගන්න තව වසර ගාණක් ගියත් කාටවත් බැරි වෙනවා. හේතුව ඉන්දියාවේ කමේට අද මගුල් ගෙවල් ගන්න ලංකාවේ අය පුරුදු වුණේ ඔය හින්දි විදිහට කරන ටෙලි නාට්‍ය නරඹලා. නමුත් අපිට අපේ කියලා කලින් කතා කර මන්ත්‍රීතුමන්ලා බොහොම ලස්සනට කිව්වා කඩුල්ල වගේ අතිවිශිෂ්ට ටෙලි නාට්‍යවල නිෂ්පාදනය කරපු මේ රටේ ඒ සියල්ල අභාවයට යමින් කිසිදු ප්‍රමිතියක් නැතුව කිසිදු මණ්ඩලයක් නැතුව කිසි කෙනෙකුගේ බැලිල්ලක් නැතුව අද ටෙලි නාට්‍ය පෙන්වන යුගයකට ඇවිල්ලා ටෙලි නාට්‍ය ශිල්පීන් එදිනෙදාට වැඩ කරන කම්කරුවන්ගේ තත්ත්වෙනුයි ඒ වැඩ කටයුතු කරගෙන යන්නේ. මම එක්තරා එක විදිහකින් මම හිතනවා අපි ඒ වාසනාවන්ත යුගයක කලාවේ සිනමාවේ හිටපු උදවිය කියලා. අපේ කාලයේදී අපි ටෙලි නාට්‍ය කරලා නැහැ. නමුත් සිනමාව තුළ මීට වඩා විශිෂ්ටත්වයක් එදා තිබුණා. අපේ ඇමතිතුමත් ඉස්සරහා ඉන්න නිසා මට මේක නොකියම බෑ. සමහර උදේට නැගිටලා කල්පනා කරනවා අද පණාදින කලාකරුවා කවුද කියලා. කවුද පණාදින්නේ? කවුද අසනීපෙලා ඉන්නේ? කවුද ලෙඩ වෙලා ඉන්නේ? ඒක හොඳයි ඇමතිතුමා, ලෙඩ වෙච්ච අය ගිහිල්ලා බලන්න ඕන. නමුත් මැරෙන කලින් ඉන්න එපා. මැරෙන්න කලින් යන්න. කනගාටුදායක අවස්ථාවලදී බලන්න. ඔබතුමා රුපියල් 10,000ක් දීලා කෝටියක පබ්ලිසිටි ගන්නවා. හැම ටීවී එකේම ඔබතුමාගේ චැනල් වල ඒව දානවා. ඒ අසරණ කලාකරින්ටත් ආත්ම ගෞරවයක් තියෙනවා. ඔබතුමාගේ චෙක් එකට වැඩිය එතුමන්ලා මේ රටේ ජනතාව ඔප්පිනෝපු කලාකාරයෝ. ඒ ඒ අය අද පණාදින නිසා මැරෙන්න යනවද නැද්ද කියලා හොයලා බලලා නැතුව අද ඒ වගේ අහිංසක තත්ත්වයකට කවුරු හරි පත්කරන එයට දෙන්න හොඳ විශ්‍රාම වැටුපක්. ඒ විශ්‍රාම වැටුප තුළින් ආත්ම ගෞරවයකින් ජීවත් වෙන කලාකරුවන් පිරිසක් මේ රටට ඇති කරන්න දෙන්න. ඔවුන්ගේ ලයිසන් එක ආපහු ඔවුන්ට දෙන්න. අර වාහනයක් ගෙන්නා ගැනීමට පුළුවන් වෙන ඒ හැකියාව එක නතර කරන්න එපා. වාහන පර්මිට් එක ආපහු දෙන්න. දීලා අපිට නම් අවශ්‍ය වුණේ නැහැ. නමුත් ඒවන් නැති අහිංසක පුංචි කලාකාරයෝ ඉන්නවා. කලාව වෙනුවෙන් තමන්ගේ ජීවිතේම කැප කරලා, ජීවිතේම ඒ වෙනුවෙන් තමන්ගේ කටහඬින් ජීවත් වෙන ඒ වගේ කලාකරුවන් වෙනුවෙන් ඒක විශිෂ්ට සේවයක් වෙනවා ගරු ඇමතිතුමනි. අද අපි ලෝක සිනමාව දෙස බලද්දි අපිට කිව්වා හර්ෂා ඇමතිතුමා ඉදිරියේදී එතුමාලා බලාපොරොත්තු වෙනවා කියලා ඩිජිටල් ක්‍රමය පංස විදිහට කරන්න. අනේ ගරු ඇමතිතුමා, පංස විදිහට නැතත් ලංකාවේ විදිහට හරි කමක් නැහැ. එහෙම නැත්තම් ඩිජිටල් කරන්න ප්‍රංශෙටම යන්න ඕමනාවකුත් නැහැ. ඩිජිටල් ක්‍රමය කරන්න ඉස්සෙල සිනමා ශාලාවල ප්‍රමිතිය සොයලා බලන්න. සිනමා ශාලාවල ප්‍රමිතිය හොඳ ප්‍රමිතියෙන් තියෙන කෙනෙකුට වැදගත් ඉදිරියට ගිහිල්ලා චිත්‍රපටයක් නරඹන්න පුළුවන් ශාලා ලංකාවේ කීයද තියෙන්නේ? කීයෙන් කීයද තියෙන්නේ? ඒ සිනමා ශාලාවලට ගිය උදවිය සමහරු නැවත ඒවට යන්නේ නැහැ. ඒව ඉතාම අඩු. 1971 ජාතික චිත්‍රපට සංස්ථාව ඇති කරා. එදා ඒ ඇති කරපු පණත් කෙටුම්පත් තාමත් ඒ විදිහටම තියෙනවා. අපිට සමාවෙන්ද විනාඩිය අපිට ආරංචි වුණා ගරු අග්‍රාමාත්‍යතුමාගේ කාර්යාලයෙන් දැන් අලුතෙන් පණතක් හදනවලු. ඒකට චන්ද ප්‍රසන්න විතානගේ අධ්‍යක්ෂකතුමා, එයා හොඳ සම්මානනීය අධ්‍යක්ෂවරේ, චන්ද්‍රන් රත්නම් මැතිතුමා. ඒක හංගගෙන ඉන්න එපා, ඉක්මනට දාන්න එළියට. ප්‍රවීණයාගෙන් ගන්න උපදෙස්. 3-4 දෙනෙක් එකතු වෙලා පණත් හදන්න යන්න එපා සිනමාව ගැන. මොකද ඒ හදනේම අරගෙන ඇනගන්න වෙනවා. ඒක නිසා ඊට කලින් ඕක හංගගෙන ඉන්න එපා. දැන් ඔබතුමාලා දන්නවනේ වැත්බද්ද අරවා මේවා මේ උත්තරීතර පාර්ලිමේන්තුවට ගෙනාවා වගේ ඔබ සියලු දෙනා එකතු වෙලා හැකි ඉක්මනින් ඒ හදන පණතත් ඉදිරියට ගේන්න. ඒක ජාතික ප්‍රතිපත්තියක් බවට පත් කරන්න. සියලු දෙනාගේ ආරක්ෂාව, කලාවේ උන්නතිය, සිනමාව, සිනමා පාසලක් මේ අත්‍යවශ්‍ය දේවල්. අද පාසල්වල කරන්න දීලා තිනවා විෂයක් හැටියට රංගන කලාවක් හැටියට. නමුත් ඒ අය ගිහිල්ලා සෞන්දර්ය විශ්වවිද්‍යාලයට ගියාට පස්සේ ඒකෙන් එළියට එනවා. ඔව්, ඒගොල්ලෝ දන්නවා සිනමාව ගැන ඉගෙනගෙන තියෙනවා. නමුත් ප්‍රායෝගික මේ අය දන්න දෙයක් නැහැ. ඒ අයව ගන්නෙ නැහැ වැඩවලට. අද සිනමාවට වෙලා තියෙන එක ආදරණීය මායාවක් වෙලා ඒක ආපස්සට යනවා ප්‍රයෝගයක් හැටියට. ඒ තත්ත්වේ හදාගන්න තව වසර ගානකටවත් බැරි වෙනවා. මොකද ඉන්දියාවේ චිත්‍රපටි කොපි කර 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 පෙන්වන තත්ත්වකට තමයි අදත් ගිහිලා තියෙන්නේ. ඒ සඳහා කිසිම ප්‍රමිතියක් නැහැ. ඒ නැත්තේ ජාතික ප්‍රතිපත්තියක් නැති නිසා. ඒක නිසා මම මේ යෝජනාවක් හැටියට කියන්නේ හැකි ඉක්මනින් සිංහල සිනමාව පේරා ගන්නට නාට්‍ය කලාව සංස්කෘතිය බේරා ගන්න ජාතික ප්‍රතිපත්තියක් ගේන්න කියමින් ඉල්ලමින් මම නිහඬ වෙනවා.
ස්තුති ගෞරව කෝටිස්වරන්.
தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த நேரத்திலே கலை மற்றும் கலாச்சார துறையினுள் நிலவுகின்ற பிரச்சனையை பற்றி பேசுவதற்கு இந்த சந்தர்ப்பத்தை தந்ததற்காக நன்றி தெரிவித்துக் கொண்டு, எமது பாரம்பரியமாக எமது கலைகளும் கலாச்சாரங்களும் பாதுகாக்கப்பட வேண்டும், அந்த துறையிலே இருக்கின்ற படைப்பாளிகள் மிகவும் முக்கியமாக அவர்களை பாதுகாக்க வேண்டிய கடமைப்பாடு இருக்கின்றது. கடந்த காலங்களிலே திட்டமிடப்பட்ட முறையிலே எமது கலைகள் கலாச்சாரங்கள் என்பன விசேடமாக தமிழர்களின் கலை கலாச்சாரங்கள் திட்டமிடப்பட்ட முறையிலே முடக்கப்பட்டது, அழிக்கப்பட்டது. இதன் மூலம் எமது கலைஞர்கள் படைப்பாளிகள் பாதிக்கப்பட்டிருக்கின்றார்கள். பல படைப்பாளிகள் கலைஞர்கள் துப்பாக்கிக்கு இலக்காகி மரணத்தையும் எய்திருக்கின்றார்கள். இந்த 30 வருடகால யுத்தத்தினாலே நாங்கள் பலதரப்பட்ட இழப்புகளில் மிகவும் முக்கியமானது எங்களது பாரம்பரியமாக கடைபிடித்து வந்த கலைகள் கலாச்சாரங்கள் மழுங்கடிக்கப்பட்டது, அது சிதறடிக்கப்பட்டது. விசேடமாக படைப்பாளிகளை இலைமறை காய்களாக இருக்கின்ற கலைஞர்களை நாங்கள் பாதுகாக்க வேண்டும், அவர்களுக்குரிய வாய்ப்புகளை சரியான முறையிலே வழங்க வேண்டும். கலை கலாச்சாரங்களை பிரதிபலிக்கின்ற கூடங்களை, அந்த கலைகளை வளர்க்கின்ற கூடங்களை வடகிழக்கிலே நீங்கள் அமைத்து தர வேண்டும். விசேடமாக இந்த கலை கலாச்சாரங்களை பின்தழுகின்ற நடவடிக்கைகளிலே, இந்த பண்பாடுகளை குலைக்கின்ற நடவடிக்கைகளிலே அரசியல்வாதிகளும் இனவாதிகளும் செயற்படுகின்றது மிகவும் மனவேதனைக்குரியதொன்றாக காணப்படுகின்றது. விசேடமாக அண்மையிலே கல்முனை எனும் தமிழர்கள் வாழ்கின்ற பூர்வீகமாக 95% தமிழர்கள் வாழ்கின்ற பிரதேசத்தை சிதறடிக்கின்ற, அவர்களின் கலை கலாச்சாரத்தை மழுங்கடிக்கின்ற செயற்பாடுகளில் அரசியல்வாதிகள், குறிப்பிட்ட அரசியல்வாதிகள், குறிப்பிட்ட அரசியல் தலைமைகள் ஈடுபடுவது மிகவும் கவலைக்குரியதொன்றாகும். விசேடமாக கல்முனை குடியை கல்முனையாக மாற்றி தமிழர்களின் பூர்வீகத்தை, தமிழர்களின் பிரதிநிதித்துவத்தை குழப்புகின்ற செயற்பாடுகள் அந்த இடத்திலே நடைபெறுகின்றது. கல்முனைக்குடியை கல்முனையாக மாற்றுகின்ற பொழுது தமிழர்கள் இருந்தார்கள் என்கின்ற, தமிழர்கள் வாழ்ந்தார்கள் என்கின்ற அந்த செயற்பாடை இல்லாதொழிக்கின்ற செயற்பாடு நடைபெறுகின்றது. இதன் மூலம் கல்முனையிலே தமிழர்களின் கலைகளும் கலாச்சாரங்களும் மழுங்கடிக்கப்பட்டு கல்முனையிலே தமிழர்கள் பெரும்பான்மையாக இருந்தார்கள் என்ற செயற்பாடு இல்லாதொழிக்கப்படுகின்றது. இதன் மூலம் கல்முனையில் உள்ள தமிழ் பிரதேச செயலகம் தரமுயர்த்துகின்ற நடவடிக்கையை குறைத்து அந்த பிரதேச செயலகத்தின் செயற்பாடுகளை மழுங்கடிக்கின்ற, நகர அபிவிருத்தி திட்டத்தை முன்னெடுக்கின்ற செயற்பாடுகளை ஒரு கட்டமாக இந்த கல்முனைக்குடியை கல்முனையாக மாற்றுகின்ற செயற்பாடு நடைபெறுகின்றது. அதாவது ஒரு ஊரை காலகாலமாக பரம்பரையாக இருந்து வந்த ஊரை மாற்றுகின்ற ஒரு செயற்பாடு நடைபெறுகின்றது என்பது மிகவும் மனவேதனைக்குரியதாகும். இலங்கையின் வரைபடத்திலும் வாக்காளர் டாப்பு, தேசிய அடையாள அட்டை, லேண்ட்ரைஷி மற்றும் கசட், அதாவது எல்லை நிர்ணயங்கள் போன்ற கசட் போன்ற செயற்பாடுகளிலும் இந்த கல்முனைக்குடி என்ற பெயர் உள்ளடங்கப்பட்டிருக்கின்றது. அதனை தற்போது கல்முனை குடியை மாற்றி கல்முனையாக மாற்றுவது மிகவும் பாரதூரமான செயற்பாடு என்றுதான் நான் கருதுகின்றேன். இப்படியான செயற்பாட்டின் மூலம் தமிழர்களின் கலைகளும் கலாச்சாரங்களும் அந்த இடத்திலே அழிவடைகின்ற சந்தர்ப்பம் காணப்படுகின்றது. கடந்த ஆட்சியாளர்களினால் திட்டமிடப்பட்ட முறையிலே எமது கலைகள் கலாச்சாரங்கள் அழிவடைந்திருக்கின்றது. அதற்கு அத்தாட்சியான ஆவணங்கள் அழிவடைந்திருக்கின்றது. அப்படியான செயற்பாடு கடந்த காலங்களில் நடந்தது போன்று இப்போதும் இந்த அரசாங்கத்திலும் இந்த கல்முனக்குடி கல்முனையாக மாற்றுவது மிகவும் பாரதூரமான விடயமாக என்று நான் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். இப்படியான செயற்பாடுகளை செய்கின்ற பொழுது இன முரண்பாடுகள் ஏற்பட்டு அந்த இடத்திலே ஒரு பாரிய பிரச்சனை ஏற்படுவதற்கும் வாய்ப்பு உண்டாகும். ஆகவே இந்த நல்லாட்சி அரசானது இதனை தடுத்து நிறுத்த வேண்டும் என நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். மேலும் 2015 கசட்டின் படி வர்த்தமானியில் அறிவிக்கப்பட்டதின் படியும் கூட கல்முனக்குடி என்ற பெயர்தான் உள்ளடங்கப்பட்டிருக்கின்றது. ஆனால் அதனை தற்போது அரசியல் சில அரசியல் தலைவர்கள் தங்களது சுயநலாபத்துக்காக அதனை கல்முனையாக மாற்றுகின்ற செயற்பாடுகளில் ஈடுபடுகின்றார்கள். ஆகவே கல்முனை என்பது தமிழர்களின் இதயமாக கருதப்படுகின்றது. அங்கு 95% தமிழர்கள் வாழுகின்றார்கள். அவர்களின் கலை கலாச்சாரங்களை நிச்சயமாக பாதுகாக்கப்பட வேண்டும். அந்த இடத்திலே ஒரு கலாச்சார மண்டபம், அதாவது அழிவடைந்து போகின்ற கலைகளை, இலக்கியங்களை, பண்பாடுகளை, நாட்டுக்கூத்துகளை, அப்படிப்பட்ட செயற்பாடுகளை முன்னெடுப்பதற்காக அந்த கலைஞர்களை, படைப்பாளிகளை உருவாக்குவதற்காக அங்கொரு கலாச்சார மண்டபம் ஒன்று உருவாக்கப்பட வேண்டிய கட்டாயப்பாடு இருக்கின்றது. மேலும் கல்முனை மத்திய வலயம் என்ற ஒரு வலயத்தை, நிச்சயமாக கல்வி வலயத்தை உருவாக்க வேண்டும். இந்த கல்வி வலயத்தில் மொத்தமாக தமிழ் பாடசாலைகள் 45 இருக்கின்றன. இந்த பாடசாலைகள் அனைத்துக்கும் சேர்த்து ஒரு தனி மத்திய கல்வி வலயத்தை உருவாக்குகின்ற பொழுது, கல்முனையிலே ஒரு மத்திய வலயத்தை உருவாக்குகின்ற பொழுது அந்த இடத்திலே தமிழர்களின் பண்பாடு, கலை, கலாச்சாரங்கள் பாதுகாக்கப்படும். நாங்கள் இழந்த கல்வியை, அதாவது தமிழர்களின் கல்வி இந்த யுத்த காலத்தினால் மழுங்கடிக்கப்பட்டிருக்கின்றது, அந்த கல்வியை கொண்டு வர வேண்டும் என்றால், ஒரு சிறந்த ஒரு கல்வி சமூகத்தை உருவாக்க வேண்டும் என்றால், நாங்கள் கல்முனைக்கென்று ஒரு மத்திய கல்வி வலயத்தை உருவாக்கப்பட வேண்டும். விசேடமாக இப்போது இருக்கின்ற கல்வி வலயத்தின் மூலம் தமிழர்கள் பாரிய பிரச்சனையை எதிர்நோக்குகின்றார்கள். இந்த பிரச்சனையின் மூலம் எமது கல்வி, அதாவது எதிர்கால கல்வி சிறார்கள் பாதிக்கப்படுகின்றார்கள். அவரது கல்விகள் மழுங்கடிக்கப்படுகின்றது. இந்த கல்வியை உருவாக்குகின்ற இந்த வலயத்தை உருவாக்கினால்தான் எங்கள் கல்வியை நாங்கள் சரியான ஒரு கட்டுப்பாட்டுக்குள்ளே கொண்டு வந்து எங்களது எதிர்கால சந்ததியினை வலுப்பெற்ற ஒன்றாக, வலுவான ஒரு சமூகத்தை கட்டியெழுப்பப்பட முடியும் என்பதனையும் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். மேலும் இப்போது இருக்கின்ற கல்வி வலயத்தின் மூலம் எங்களது ஆசிரியர்கள், மாணவர்கள், மாணவ சமூகங்கள் பாதிக்கப்படுகின்றார்கள். உரிய முறையிலே அந்தந்த தமிழ் பாடசாலைகளுக்கான ஆசிரியர்களை நியமிப்பது பாரபட்சமாக நடைபெறுகின்றது. அதாவது சில இடங்களிலே, அதாவது கல்முனக்குடி, சாய்ந்தமருது போன்ற பிரதேசங்களிலே அதிகளவான ஆசிரியர்கள் உள்வாங்கப்பட்டிருக்கின்றார்கள். பாதிக்கப்பட்ட நாவிதம்பளி மற்றும் வீரமுனை, பலத்தாப்புட்டி போன்ற இடங்களிலே ஆசிரியர்களின் பற்றாக்குறைவு நிலவிக் கொண்டிருக்கின்றது. அந்த இடத்திலே தரமற்ற, திறன் அற்ற ஆசிரியர்களை நியமிப்பதன் மூலம், வளங்கள் கொடுக்கப்படாமல் விடுவதன் மூலம் அந்த இடத்திலே இருக்கின்ற கல்வி கலாச்சாரங்கள் பாதிக்கப்படுகின்றது. விசேடமாக அந்த இடங்கள் பாதிக்கப்படுவதன் மூலம் எமது சமூகம் பின்தள்ளக்கூடிய ஒரு சந்தர்ப்பம் ஏற்படுகின்றது. ஆகவே கல்வி அமைச்சரும் இங்கு இருக்கின்ற எமது கலாச்சார அமைச்சரும் ஒன்றிணைந்து ஒரு சிறந்த ஒரு கல்வி வலயத்தை தர வேண்டும். மத்திய கல்வி வலயத்தை உருவாக்குவதற்கான ஆவணங்களை எமது பிரதம மந்திரி அவர்களும், ஜனாதிபதி அவர்களும், கல்வி அமைச்சர் அவர்களும் ஒன்று சேர்ந்து செயற்படுவதன் மூலம் சிறந்தொரு கல்வி வலயத்தை கல்முனை கல்வி வலயத்தை உருவாக்க முடியும். அதன் மூலம் எமது சமூகம் பாதுகாக்கப்படக்கூடிய கல்வி சமூகத்தை வளப்படுத்தக்கூடிய எதிர்காலத்திலே ஒரு சிறந்த ஒரு கல்வி சமூகத்தை உருவாக்கக்கூடிய சந்தர்ப்பம் ஏற்படும் என்பதனையும் இந்த இடத்திலே கூறிக்கொண்டு, அதேபோல் பொத்துவிலே உருவாக்கப்பட இருக்கின்ற கல்வி வலயமானது தமிழர்களின் பிரதேசத்தில் உள்ள திருக்கோவில் பிரதேசத்தில் உள்ள கல்வி வலயத்தில் உள்ள 8 பாடசாலைகளை உள்ளடங்குவதன் மூலம் எமது தமிழர்களின் வாழுகின்ற அந்த பாடசாலை, தமிழ் கலாச்சாரத்தை உண்டு பண்ணுகின்ற பாடசாலை, ஏனைய கலாச்சாரத்தை பின்பற்றி அங்கும் கலாச்சார அழிவுகள் ஏற்படுவதற்கான வாய்ப்பு இருக்கின்றது. ஆகவே பொத்துவிலே ஒரு கல்வி வலயம் உருவாக்கப்பட வேண்டுமென்றால் அது உருவாக்கப்படுவது சந்தோஷம். அதற்காக தமிழ் பாடசாலைகளை உள்ளடக்குவது மிகவும் பாரதூரமான ஒன்றாகவே நான் கருதுகின்றேன். அது மட்டுமல்ல, அந்த பாடசாலை சமூகமும் ஆசிரியர்களும் மாணவர்களும் அங்கிருக்கின்ற மக்களும் தமிழ் மக்களும் தமிழ் பாடசாலைகளை பொத்துவில் கல்வி வலயத்தோடு இணைப்பதை விரும்பவில்லை. அப்படி இணைக்கின்ற பொழுது அங்கு பாரிய முரண்பாடுகள் ஏற்பட்டு ஒரு பாரிய இனப்பிரச்சனையை தோற்றுவிக்கக்கூடிய ஒரு வாய்ப்பும் சந்தர்ப்பமும் காணப்படுகின்றது. ஆகவே இப்படிப்பட்ட நிலையிலே நாங்கள் தமிழர்களுக்கான கலைகளையும் கலாச்சாரங்களையும் கல்வியையும் பண்பாடுகளையும் பாதுகாக்கப்பட வேண்டுமென்றால், எப்போதும் தமிழர்கள் தமிழர்களின் பூர்வீகங்கள் பாதுகாக்கப்பட வேண்டுமென்றால், நாங்கள் ஒரு கட்டுப்பாடான ஒரு சமூக வலையமைப்பை கலை கலாச்சாரங்களை சரியான முறையிலே கொண்டு சென்று நடத்துகின்ற ஒரு சமூக வலையமைப்பை நாங்கள் ஏற்படுத்தப்பட வேண்டும். அதற்காக இந்த உயரிய சபையின் ஊடாக இங்கிருக்கின்ற அமைச்சர்கள் இருக்கின்ற பாராளுமன்ற உறுப்பினரிடம் தயவாய் வேண்டுக் கொள்ளுகின்றேன், கல்முனையிலே ஒரு மத்திய கல்வி வலயத்தையும் மற்றும் பொத்துவிலே தமிழ் பாடசாலைகள் உள்ளடங்கப்படுகின்ற அந்த பாடசாலைகளை நீக்கி அவர்கள் திருக்கோவில் கல்வி நிலையத்தோடு இருந்தார்கள், அந்த கல்வி நிலையத்தோடு இருக்கின்ற பொழுதுதான் தமிழர்களுக்கான தமிழரின் கலை கலாச்சாரங்களுக்கான கல்விக்கான பாதுகாப்பு ஏற்படும் என்பதனையும் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். மேலும் இன்னமொன்றை நான் இந்த சௌகரிய சபையிலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். எமது தம்பளிவில் மகாவித்தியாலயமானது தரமுயர்த்தப்பட்டு அது தேசிய பாடசாலையாக உருவாக்கப்பட்டது. நான் இந்த காரியத்தை முன்னெடுக்கின்ற பொழுது இங்கு இருக்கின்ற அமைச்சர்கள், பிரதம மந்திரி மற்றும் விசேடமாக எமது ராஜாங்க அமைச்சர் ராதாகிருஷ்ணன் மற்றும் மாகாண சபை அமைச்சர் தண்டாயுதபாணி அவர்களுக்கும் நன்றி சொல்ல வேண்டும். அவர்களின் முயற்சி நாங்கள் கேட்கின்ற பொழுதெல்லாம் அவர் இயலாது என்று சொல்லாமல் அதனை முன்னெடுத்து அதற்குரிய வழிவகைகளை செய்து தந்தார். அதற்காக இந்த உயரிய சபையின் ஊடாக அவரது பிரதமர் அவர்களுக்கு நான் நன்றியை தெரிவிக்கின்றேன். பிரதமர் அவர்களின் ஒத்துழைப்புடன் இந்த தமிழில் மகாவித்தியாலயமானது சிறந்த ஒரு தேசிய பாடசாலையாக உருவாக்கப்பட்டது. அதற்காக இவர்கள் அனைவருக்கும் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். எனது முயற்சிக்கு உறுதுணையாக நின்று பக்கபலமாக நின்று செயற்பட்டதற்காகவும் மீண்டுமாக எனது நன்றியை தெரிவித்து இங்கு வந்திருக்கின்ற அனைவருக்கு நன்றியை தெரிவித்து எனது உரையை முடித்துக் கொள்கின்றேன். நன்றி, வணக்கம்.
நன்றி. ஹொன்ரபிள் விஜயராஜ ராஜபக்ச.
கரு சபாபதி துமனி, அது தினே சாக்கச்சாவட்ட பாஜனே உன மாத்ருக்காவ அப்பே ரட்டட்ட அத காலே கதா கலையுட்டு வெதகத் மாத்ருக்காவாக் பட்டஹிர ரட்டவல்ல கியமனாக தீனவா ஆர்டிஸ்டா அன்ஒபிஷியல் லெஜிஸ்லேட்டர்ஸ் இன் கண்ட்ரி கேல கலாக்கார்வோ வியவஸ்தா சம்பாதிக்கான்ட்டு மக பெண்வன பிரகமன் கருவான் விதியட்ட சலக்கன சமாஜ தீனம் தியுனு ரட்டவல்வல ஏ தத்துவ பூம பெஹாதிலி அப்பிட்டு மகாபிரித்தானிய இத்திஹாசியாரகின பலப்புகாம ஷேக்ஸ்பியர் வகை வித்வத்தை கலா நிர்மாண அரஹா கொத்தரங் வியவஸ்தா சம்பாதகேங்கே தேஷ் விவர கலாது மனசட்ட கொத்தெக்தே போஷணே கிரீம சந்தா லபாதுன்னது கேன இத்திஹாச துறத்துரு அப்பி சத்துவ தீனம் எக்க உதாரணையாக விதிட்டு காத்தோத்தேம ஷேக்ஸ்பியர் நமதி மகா பண்டிவரையா வெனிசிய வெளிந்தா கேன நாட்டிய கலாரசியாக கத்திகிரீமே அரமுன பமனாக் முல்கரகேன லியப்பு நாட்டியாக நிவே
එදා සමාජයේ තිබුණ නීතිය, නීතිය තිබුණ ම්ලේච්ඡත්වය, නීතිය මනුස්ස සදාචාරයට නොගැලපෙන බව ලියන්න තමයි, පෙන්වන්න තමයි එදා ෂේක්ස්පියර් වැනිසිය වෙලෙන්ද ලිව්වේ. ඒ නාට්‍ය හරහා නීතියේ ගිවිසුමක් තුල තියෙන අමානුෂික බව, ක්‍රූර බව, ණය මුදලක් ලබාගත් මිනිස්සයා නියමිත දිනයට ණය මුදල ලබානු දුන්නොත් හදවතේ කිට්ටුම තැනකින් මස් රාත්තලක් කපලා දෙන්න, කපා ගන්න අයිතිය ලබා දීමේ ක්‍රමවේදයක් එදා නීතිය තිබුණා. ෂේක්ස්පියර්ට ඕනකම තිබුණේ මිනිස්සු ටිකක් ගෙනල්ලා ප්‍රේක්ෂකාගාරයක සතුටු කරලා හිනස්සවල යවන්න නෙවෙයි. ෂේක්ස්පියර්ට ඕනකම තිබුණේ නීති සම්පාදනය කරන ව්‍යවස්ථාදායකයට දැඩි අතුල් පහරක් ගහලා පෙන්වන්න ඔබලා කොතරම් ම්ලේච්ඡද කියලා. ඒක ප්‍රතිඵලයක් විදිහට අපි දන්නවා බ්‍රිතාන්‍යයේ නීති පොතට දඬ නීති සංග්‍රහයට ඇතුල් වෙනවා වගන්තියක්. කෙනෙකුගේ කැමැත්ත ඇතුව පවා කෙනෙකුගේ ශරීරයකට හෝ අවයවයකට හානි කිරීම දඬනීය වරදක් කියලා. ওই නීතිය බ්‍රිතාන්‍ය පාලන සමයේ ඉන්දියාවට ආව, ඉන්දියාවෙන් ලංකාවට ආව. ඒක නිසා අපේ රටේ දඬ නීති සංග්‍රහය තියෙනවා දැන්. සමහර වෙලාවට ෂේක්ස්පියර් වගේ දාර්ශනිකයෙක් ඒ වගේ නාට්‍ය නිර්මාණයක් තුලින් නීති සම්පාදකෙන්ට කණේ පහරක් නොගැහුවා නම් සමහරට අදටත් ඒ වගේ කොන්දේසි කිවිසුමකට ඇතුළත් කරන්න හැකියාව ලැබෙන්න ඉඩ තිබුණා. ඉතින් ඒක නිසා තමයි කලාව සංස්කෘතිය කියන එක ඉතා වැදගත් වෙන්නේ. අපේ රටේ සිංහල කලාව, දෙමළ කලාව ලෝකේ බොහෝ රටවල්වල පවතින කලාවට වැඩිය ඉපරිණි ඓතිහාසික උරුමයක්. ග්‍රීසිය, රෝමය වගේ රටවල් 3-4ක හැරෙන්නට දීර්ඝතම ඉතිහාසයකට උරුමකම් තියෙන කලාවක් සිංහල දමිළ භාෂා දෙක තුළ නිර්මාණය වෙලා තියෙනවා. අනුරාධපුරයේ ගත්තත්, සීගිරි යුගයේ ගත්තත්, දඹදෙනිය කෝට්ටේ යුගය අරගෙන බැලුවත් කලාවේ ඉතාමත්ම ශ්‍රේෂ්ඨ මට්ටමක වැජබිච්ච යුගයන් විදියට අපි ඒවා හඳුනගෙන තියෙනවා. වර්තමානයේ විශේෂයෙන්ම අපි කතා කරන්නේ චිත්‍රපටි කලාව පිළිබඳව අද බොහෝ දෙනෙක් කතා කරා. ඒ වගේම ටෙලි නාට්‍ය, මේවට කවිය, විරිදුව, නවකතාව, කෙටි කතාව මේ සියල්ල අද ඇතුළත් වෙලා තියෙනවා. අද අපේ ගරු මැති ඇමතිතුමාලගේ අදහස් අතර ඉතා වටිනා යෝජනා ඉදිරිපත් වුණා. අනුර කුමාරගරු මන්ත්‍රීතුමා උදේ ඉදිරිපත් කරා හේතු සාධක මේව පිළිබඳව. අපිට නෘත්‍ය ශාලාවල තිබෙන මදිකම, ඒ වගේම චිත්‍රපටි ශාලාවල තියෙන අඩුකම, ඒ සියල් අතරේ මම දකිනවා තව අඩුවක් අපිට තියෙනවා. අපිට බුද්ධිමත් ප්‍රේක්ෂාගාරයක් නැහැ. අපිට කලාව ඕන තේරුම් ගන්න, කලාව ඕන අත්දැකීම් ගන්න, කලාව ඕන වින්දනයක් ලබන්න, කලාව ඕන සතුටු වෙන්න, කලාවෙන් පණිවිඩයක් දෙන්න ඕන. මේ දෙන පණිවිඩය අපේ රටේ හොඳ නිර්මාණකරුවෝ, හොඳ නිෂ්පාදකයෝ, අධ්‍යක්ෂකයෝ, හොඳ නවකතාකරුවෝ, හොඳ කෙටි කතාකරුවෝ, කවියෝ ලියන ඒවා තියෙනවා, ප්‍රදර්ශනය කරන චිත්‍රපටි නාට්‍ය තියෙනවා. මේවා උකහා ගන්න පුළුවන් සමාජයක් අද අපේ රටේ තියෙනවද? එහෙම නැත්නම් බුද්ධියෙන් මේරුවේ නැති මිනිස්සුන්ට මේ කලාවෙන් පළක් තියෙනවද? මේ කලාව මොකක්ද කියලා තේරුම් ගන්න පුළුවන් සමාජයක් අපි බිහි කරනවද? මම කාටවත් ඇඟිල්ල දික් කරන්නේ නැහැ. නමුත් පහුගිය දශක 3ක 4ක කාලයේ පටන් අපේ අධ්‍යාපන ක්‍රමය තුල පවා එහෙම බුද්ධිය ප්‍රසාරණය වෙන ක්‍රමවේදයක්, පරම්පරාවක් අපි හදන්නේ නැහැ. ඒක අදට කෙරෙන්නේත් නැහැ. නිදහස් ආර්ථිකයත් එක්ක අපි හුඟක් දේවල් වෙනස් වුණා. ආර්ථිකය දියුණු කරගන්න ඒක හොඳයි. හැබැයි මිනිසුන්ගේ සමාජයට අත්‍යවශ්‍ය මනුස්සකම, කරුණාව, දයාව, ලෙංගතුකම, සෙනෙහස මේවා මිනිසුන්ගේ හිත් තුළින් ඈත් වෙනවනම් අපිට මොන කලාවක් තිබුණත් ඇති පළක් නැහැ. අපි විශ්වාස කරනවා අපිට හොඳ රසවින්දනයක් තියෙනවා කියලා. මොකද අපි අයිති අද යුගයට නෙවෙයි, මීට පෙර පරම්පරාවටයි අපි අයිති. මීට පෙර පරම්පරාව ඉගෙනගත්ත අපේ ගජදිර ගරු මන්ත්‍රීතුමාලා අපි අපි ඉගෙන ගන්නකොට අපි සිංහල භාෂාව ඉගෙන ගත්තා. අමාවතුර බුත්සරණ වගේ දේවල්, සැලලීනි සංදේශය වගේ දේවල් ඉතාමත්ම වටිනා ග්‍රන්ථ අපේ සිංහල භාෂාවේ අනිවාර්ය අංගයක් විදිහට සාහිත්‍ය තිබුණා. පස්සේ කාලෙක අපි අහගෙන හිටියා මේ රටේ විද්වතුන් කතා කරනවා මේ සාහිත්‍ය කන්නද කියලා. ඒක නිසා රැකියාවක් ලබා ගැනීම සඳහා ඊට උචිත පාඨමාලාවකට අනුගත වීම සඳහා ඒ අදාළ විෂයන් තෝරා ගත්තා මිසක් තමන්ගේ හදවත බුද්ධිය මොළය දියුණු කර ගැනීම සඳහා අවශ්‍ය ඒ වින්දනීය රසවින්දනීය හැකියාව ලබා ගැනීමේ බුද්ධිය අපේ අද පරම්පරාව දියුණු කරගෙන නැහැ. කෙනෙක් විවේචනය කරන්න පුළුවන් අපි මේ කියන දේ වැරදි කියලා. අපේ රසිකත්වයයි ඒ උද්වේගයේ රසිකත්වයයි දෙකක් බව හැබැයි දැන් අද ඒක වර්ධනේ, ඒක දියුණුවක්, ඒක සංවර්ධනාත්මක දියුණුවක් වෙනවා වෙනුවට අද අපි අරගෙන බලපුවම you can increase about another 2 minutes I will talk there. එතකොට මේකෙදි අද අරගෙන අපි බලන්න චිත්‍රපටි කලාවේ විශාල පසුබෑමක් තියෙනවා. හේතු කුමක්වත් මම දකිනවා අපිට හොඳ ප්‍රේක්ෂකයෝ ටිකක් තාම නැතිකම. නාට්‍ය කලාව, නාට්‍යයක් එනකන් අපි බලාගෙන ඉන්නේ කොහොමද කියලා රස විඳින්න කියලා. නමුත් අද පරම්පරාව නාට්‍යච්චර වැදගත් නැහැ. නාට්‍ය රස විඳින්න තේරෙන්නේ නැහැ. එක පැත්තකින් ගත්තම ටිකක් අපිට හිතෙන්නේ අපේ භාෂාවෙන් හිතෙන්නේ අද ඔලොමොට්ටල සමාජයක් හැදෙනවා කියලා. මේක තමයි ජාතියේ ඛේද වාචකය. අද අපි බලන්න පුජ්‍යලික අංශයේ මාධ්‍ය ආයතන අරගෙන, විද්‍යුත් මාධ්‍ය ආයතන අරගෙන අද පුජ්‍යලික අංශයේ විද්‍යුත් මාධ්‍ය කීයක් හරියට නිවැරදිව භාෂාව හසුරවනවද? අද හොඳ රසාස්වාදයක් තියෙන ගීතයක් හොඳ ගායකයෙක්ගේ ගායිකාවගේ අද අපිට කනට ඇහෙන්න ලැබෙනවද? එතනක් තියෙන්නේ මාෆියාවක්. ඒ මාෆියාව ඇතුලේ අද සල්ලි දීලා සමහර තරුණ මුදල් තියන අය වෙන්න පුළුවන්. ගීතයක් කියලා යමක් මොනවා හරි මුමුණලා මේක තමයි අද ප්‍රචාරණය කරන්නේ. ඒක අද මුදලට විකිණනවා. ඒක නිසා අපිට රසවත් කලාවක් අපිට ලැබෙන්නේ නැහැ. අනිත් පැත්තෙන් ගත්තම අනුර කුමාරගරු මන්ත්‍රීතුමා කියපු දෙයට මම එකඟ වෙනවා. නාට්‍ය ඕන, නාට්‍ය හොඳයි, රස විඳින්න ඕන. නමුත් අද දරුවෙකුගේ ජීවිතයේ ඉතාම වැදගත් පෑය දෙක තුනක කාලේ හැන්දෑවේ 6 ඉඳලා 9 වෙනකම් පාසලේ ඉගෙන ගන්න ළමයින්ට ගෙදරවිල්ලා තමන්ගේ ඒ අධ්‍යාපන කටයුතු දියුණු කරගන්න තියෙන පෑය තුන මේ තුන විතරයි. ඒ පෑය තුන තුල අද ගෙවල් වල අම්මලා තාත්තලා පුරුදු වෙලා තියෙනවා එක්තරා ආකාරයක මේ නාට්‍ය නැරඹීමේ රටාව. එසාද දරුවන්ට ගේ ඇතුලේ තමන්ට ඉගෙන ගන්න පරිසරය නැති වෙලා තියෙනවා. ඉතාමත්ම මම දකින විදියට තෙන් කවුරුත් මේකට කවුරුත් එකඟ වෙන්න උමනාවක් නැහැ. මම දකින විදියට ඉතාමත්ම බාලගනේ බාල තෘප්තියක් අම්මලාට තාත්තලාට ලබා දීලා දරුවන්ගේ අධ්‍යාපනය අද විනාශ කරන. ඔකට ඒ කාලේ නම් ඔබතුමාලා මට මතකයි කිව්වා රන් දෙපැයි කියලා කට්ටියක් කියනකොට ඒ දෙක ගොන් දෙපැයි කියලා. ඒ තරමට මේ වචනේත් ගැලපෙනවා. මොකද ඒ නාට්‍යානුසාරයෙන් අපි මේ බලලා තියෙනවා මනුස්සයෙකුට දෙන පණිවිඩය මොකක්ද එකේ? මොකද ඉගෙන ගන්න තියෙන දේ? මොකද තියෙන රසාස්වාදය? ඔය හුඟක් ඒව අරගෙන බලපුවාම අනියන් සම්බන්ධතා ඇති වෙනවා, ගහ ගන්නවා, මරා ගන්නවා. ඕක තමයි ඉතින් පෙන්වන්නේ. ඉතින් එක එක ಜಾති ඇඳුම් අර විචූර්ණ ඇඳුම් ඔබතුමා කිව්වාගේ ඇඳගෙන එකම දේ නාටි 100ක පෙන්නනවා. ඉතින් මේකද කලාව? ඉතින් ඒ නිසා අපි පිළිගන්නවා කලාවට ඇත්තටම මීට පෙර කතා කරපු බොහෝ දෙනෙක්ගිනුත් කියුණා කලාවට අපිට ඇත්තටම ජාතික ප්‍රතිපත්තියක් නැහැ. ඒක නිසා මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ මේ පිළිබඳව මං හිතනවා මීට වැඩිය ගැඹුරින් සාකච්ඡාවක් ඇති කරලා මේ පිළිබඳව යම් ප්‍රතිපත්ති මාලාවක් ඇති කරගත් ගැනීම ඒ ඉටු කිරීම අපි කාගේ යුතුකමක් කියලා ඒ මතක් කර දෙමින් ඔබතුමාට ස්තුතිවන්තයි.
Thank you very much Honorable Edward Kunasekara.
ගරු සභාපතිතුමනි, මම ස්තුතිවන්ත වෙනවා ඔබතුමාට. අද ඉතාම මේ අනුරාධ සානායක මන්ත්‍රීතුමාගේ වැදගත් කල්තැබීමේ යෝජනාව වෙනුවෙන් කතා කරන්න ලැබීම ගැන. මේ පිළිබඳව මම නාට්‍ය කලාව සම්බන්ධව සහ මමත් සභාව කල්තැබන අවස්ථාවේ යෝජනාවක් ගෙනත් මමත් මගේ අදහස් එදා මම වැඩිපුර කතා කළා.
අද ගත්තහම නාට්‍ය පමණක් නොවේ සමස්ත කලාව ගැලවම තියෙන තත්ත්වය සහ අය නිදහසේ පාවිච්චි කරන්නට මේ රටේ අවශ්‍යයි කියන එක තමයි ගරු අනුරාධපුර මන්ත්‍රීතුමා සඳහන් කරලා තිබෙන්නේ. හැම දෙයක් ගැනම කතා කරන්න වෙලාව නැහැ. බොහෝ අය කතා කළේ රූපවාහිනී නාට්‍ය පිළිබඳව. ඒකට හේතුව මේ රටේ වැඩි බහුතරයක් අද කලාව කියලා හිතාගෙන බලන්නේ මේ ටෙලි ඩ්‍රාමා. ඉතින් ටෙලි ඩ්‍රාමා වලින් ඒ නිසාම ඒ පැත්තෙන් මේ රටේ ඉන්න හැම කෙනෙක්වම බිලී බාගෙන මේ ඒගොල්ලන්ගේ හිත දූෂ්‍ය කරන තත්ත්වයට බාල අර විජේදාස රජපක්ෂ මිතුමා කිව්වා වගේ බාල තත්ත්වයක ප්‍රේක්ෂකයෝ බිහි කරන එක තමයි කරන්නේ. ඒ වගේම එතුමාම කිව්වා වගේ අපට හොඳ කලාවක් කරලා කලාකාරයෝ හැටියට හොඳින් කාලබිල හැඳලා ජීවත් වෙන්න පුළුවන් තත්ත්වයකට මේ රටේ ප්‍රේක්ෂකයෝ ඉන්නවද කියන එකත් ඇත්තටම ප්‍රශ්නයක්. ඉස්තර අපි පාසල් යන කාලේ හොඳ චිත්‍රපට, හොඳ නාට්‍ය, හොඳ පොතපත, හොඳ ගුවන් විදුලිය මේ සියල්ලම තිබුණා. ඒකට එදා හිටපු බොහොම පරිණත ඉතාම දක්ෂ ප්‍රබුද්ධ කලාකරුවෝ ඒවා හැම එකක් තුලම හිටියා. අපි ඉස්කෝලේ ඇවිල්ලා අපේ කලා සංගම් වලින් එහෙම නැත්නම් අනිකුත් විද්‍යා සංගම් අතරතුරදී රටේ පෙන්වන චිත්‍රපටයක් පාසල් දර්ශනයක් සඳහා යන්න අපි ඉතාම අමාරුවෙන් තමයි විදුහල්පතිතුමාගෙන් අවසර අරගෙන යන්නේ. එදා පාසල් දර්ශන සඳහා දරුවෝ අරගෙන ගුරුවරු ගුරුවරියෝ අරන් ගියාට අද පාසල් දර්ශන සඳහා කොහෙවත් සිනමා ශාලාවලුත් නැහැ. යන්න පෙන්වන එවැනි චිත්‍රපටත් නැහැ. ඒක තමයි ඇත්ත කතාව. නාට්‍ය පිළිබඳව ඒක ඊටත් එහා. මොකද නාට්‍ය කියන එක අපේ කාලේ අපිට විෂයක් හැටියට නාට්‍ය තිබුණා. නාට්‍ය පිළිබඳව අපිට ලියන්න තිබුණා. මම ඉදත් කිව්වා මට මතකයි මම හුණුවටේ කතාව බලන්න නාට්‍ය බලන්න ගියේ අපේ ගමෙත් ඉඳලා බොහොම දුරට ගියා වෙන්නප්පුවට ගියා. එතන ජෝසප් වාස් විද්‍යාලේ පෙන්නපු හුණුවටේ කතාව මට බලන්න බැරි වෙච්ච නිසා ඒ තරමට අපිට ඒ පිළිබඳව අපිට පොළඹවලා තිබුණා. නමුත් අද දරුවන්ට මට මතකයි ඒ කාලේ මේ කොළඹ නගරේ වැඩියෙන්ම හිටියේ නාට්‍ය ප්‍රේක්ෂකව හැටියට පාසල් දරුවෝ. නමුත් ඒකේ වැඩි මුදලක් අය කරන දර්ශන බවට පත් වෙලා තිබුණේ නැහැ. නමුත් ඒ සඳහා වැඩි ඕනෑකමක් නාට්‍ය නිෂ්පාදකීන්ගේ තිබුණා. මොකද පාසල් දරුවන්ට මේ නාට්‍ය පෙන්නපුවම හරියට ඒක ඉදිරිපත් කරපුවම ඒ නාට්‍යයට ඉතාම ගුණයක් ඒකෙන් ලැබෙනවා කියන එක. මොකද ඉතින් එහාට යන්නේ ඒක පාසලේ දරුවෝ අතර ගුරුවරු අතර කතා බහට පත් වෙලා ඒක පොතකින් තිබෙන නාට්‍යයක් නෑ. ඒක තව තවත් විග්‍රහ වෙද්දී ඒ නාට්‍ය ඉතා බොහොම සුවඳවත් වෙන තත්ත්වයට පත් වෙනවා. නමුත් අද මෙතන කියවුණා වගේම නාට්‍ය උනත් අද හිනස්සන විහිළු කරන බාල ඩබල් මීනින් වලින් කතා කරන අද ඩබල් මීනින් නෙවෙයි කෙලින්ම කුණුහරුප කියන තත්ත්වයට පත් වෙච්ච නාට්‍ය කලාවක් තියෙනවා. ඉතින් මේක මේ රජයේ පත් වුණේ හරියට පත් වුණේ අපි පහුගිය අගෝස්තු 17 වෙනිදා. අපි මේ ගැන කතා කරනවා. ගරු අගමැතිතුමා මේ පිළිබඳව හොඳට දන්නවා. එතුමාගේ මෑණියන් මේ නාට්‍ය කලාව පිළිබඳ බොහොම උනන්දුවෙන් හිටපු සුදර්ශි රංගහලේ නිර්මාතෘවරු හැටියට අපි දන්නවා. ඒ නිසා අපිට යන්න දැන් ක්‍රමයක් තියෙනවා. මේ රටේ ජනාධිපතිතුමා ගමේ කුඹුරේ හැදිච්ච කෙනෙක් හැටියට එතුමටත් මේ පිළිබඳව ඉස්සරහට යන්නට ඒ මානසික මට්ටමේ ඉන්න කෙනෙක්. ඒ නිසා අපිට දැන් මේක වෙනස් කරන්නට පුළුවන්. හැබැයි අපිට තිබෙන එකම දේ මේ රටේ තියෙන විවිධ මාධ්‍ය මේ සඳහා සහයෝගයක් දෙන්න ඕනේ. අර මෙතන අර ඇමතිතුමා කිව්වා වගේ අනිකුත් අය කතා කළා වගේ ලෝකයේ තියෙන අර සුකුරුත්තන් දෙයක් ගෙනත් පෙන්නලා ඒකට ප්‍රේක්ෂකයෝ රවට්ටගෙන ප්‍රේක්ෂකයෝ ඒකට ඇඳ බැඳගත්තහම හොඳ දෙයක් අපිට පෙන්වන්නට බෑ. මම දකින්නේ දැන් ගත්තොත් පහුගිය දවස්වල අපිත් බොහොම රාත්‍රී වෙලා ගෙවල් වලට යන්නේ. මම මේක මතක් කරන්නට ඕනේ. අපි ගත්තොත් රූපවාහිනී මේ නාලිකාව තුල පෙන්නනවා සිහිනයි කි රෑ කියලා. ඉතාලම හොඳ සංගීතමය වැඩසටහනක්. ඒ වගේම ෆීලින් ඔෆ් යූත් කියලා එකක් තියෙනවා. ඒකත් ඉතාම ලස්සනයි. ITN එකේ ස්වාධීන රූපවාහිනී පෙන්නනවා වෙනස කියන වැඩසටහන රාත්‍රී කාලේ. ඒක අපි කොච්චර වැඩ තිබුණත් අපි රාත්‍රී කාලේ අපි බලනවා. ඒ වගේම තරමක් වුණත් හිරු නාලිකාවේ මම දැක අපි දකිනවා අපි අතාරින්නේ නැහැ හිරු අන්ප්ලග් කියන වැඩසටහන. මේක හොඳ සංගීතමය වැඩසටහනක්. ඒ වගේම අපි දකිනවා දෙරණේ මා නොවන මම කියන වැඩසටහන. ඉතාම ලස්සන සංගීතමය වැඩසටහනක්. ඇත්තට අපිට පැරණි සින්දු අලුත් ගායක ගායිකාවන්ගේ මුවින් අහන්න පුළුවන්. ඉතාම හොඳ සංගීතයක් තියෙන දෙයක් අපි දැකලා තියෙන එක ගත්තහම. ඒ වගේම දෙරණ ඉස්සර ඩෙලි ස්ටුඩියෝ කියලා වැඩසටහනක් තිබුණා. ඉතාම හොඳයි. ඒක දැන් පෙන්වන්නේ නැහැ. ඒ වගේ වැඩසටහන් තියෙනවා. මේ හැම මාධ්‍ය තුලම ඒ වගේ දේවල් තිබෙනවා. ඉතින් මම මේ කිව්වේ
ඒවා බලන්න සාමාන්‍ය කෙනෙකුට බෑ ඒවා පෙන්වන්නේ රාත්‍රී 9න් 10න් පස්සේ. නමුත් අර මෙතන කතා වුණා වගේ පාසල් දරුවෝ ඉන්න කාල සීමාව තුළ ඇත්තටම අර කාටුන් වලින් පස්සේ බලන්න තියෙන නාට්‍ය දිහා බලපුවම කිසිම බුද්ධියට කිසිම නොගැලපෙන තමන් ඒ දරුවන්ට කිසිම නොගැලපෙන තත්ත්වේ නාට්‍ය කලාවක් තමයි තිබෙන්නේ. ඉඳලා හිටලා ස්වාධීන රූපවාහිනියේ දැන් අපි දකිනවා නාට්‍යමය තත්ත්වේ නාට්‍ය කීපයක් දෙකක් පෙන්නනවා. ඉතින් ඒ අරුණකොට අපිට නම් සමස්ත රූපවාහිනී නාලිකාවල කොහෙවත්ම නැහැ. අද මොනවද ඔය සැටලයිට් ටීවී උනත් තිබුණට හැමදාම පෙන්වන දේ තමයි ඒවල පෙන්වන්නේ. ඒ නිසා අපේ ලංකාව බාල ප්‍රේක්ෂකයින්ගේ බාල ප්‍රේක්ෂකාගාරයක් බවට පත් කරලා ඉවරයි. අනිත් පැත්ත ගත්තොත් මේ කෙටි වේලාව තුළ මම මේ කියන්නේ අපි ඉතාම ප්‍රිය කරන දෙයක් ගීතේ. අපි වාහනයට නැග ගම රේඩියෝ එක දාන. අපේ හිතට ඔළුවට හරි සැරසිල්ලක් ඒක. අද ඒ ගීත රචනා ගැන දැක්කහම මම නම් ඒ කෙලින් එක ඒ චැනල් එක මාරු කළා මට නොතේරෙන භාෂාවකට හරි වෙන දෙයකට දාගන්නවා. ඒ තත්ත්වෙටම හිතන්න බෑ. මාව විශ්වාස කරන්න සින්දු වලින් කියන වචන. ඔබ මාව අනාථ කළා ඔය වගේ වචන වලින් තියෙනවා. අද අමරදේව මහත්මයා ගැන මේ රටේ වික්ටර් රත්නායක මහත්මයා ගැන සනත් නන්දසිරිතුමා ගැන නන්දා මාලිනී ගැන අඩුමතරම මේ දීපිකා පියදර්ශිනීලව ගැනවත් දන්න අද මේ ප්‍රේක්ෂකයෝ අද මේ රටේ නැතිව ගිහින් තියෙනවා. ඇත්තටම අපෙන් ඇහුවොත් මේ ගීතය කියන්නේ කවුද කියලා අපි දන්නේ නැහැ. අපිට හිනහ වෙලාවත් කියන්නේ ඒ තරමට ඒවා මහා අර විජයදාස රාජපක්ෂ ඇමතුමා කිව්වා වගේ මොකක් හරි ස්ටුඩියෝ එකට ගිහින් ගීතයක් පටිගත කරගන්නවා. ඒක සල්ලි දීලා චැනල් එකකට බාර දෙනවා. ඒක ඒගොල්ලන්ගේ අර චැට් මේකට දානවා චාට් එකට දාලා මේක ওই විදිහට ප්‍රසිද්ධ කරනවා. මිසක් කිසිම කලාවක් නම් මේ තුළ ඇත්තේම නැහැ. ඒ නිසා දිනෙන් දින මේ කලාව කියන පැත්ත ඉතාම පල්ලෙහාට වැටලා තියෙනවා. ඉතින් මේ කෙටි කාලය තුළ තවත් එකක් කියනවා සාහිත්‍ය පැත්ත ගත්තොත් අපේ ගජදීර මන්ත්‍රීතුමාත් ඉන්නවා ඉතාම මේ හොඳ පොතපත කියපු කෙනෙක්. අපි තුන්වෙනි පන්තියේ හෝ දෙකේ පන්තියේ තමයි හීන්සරේ කියන පොත අපිට ඉගැන්වෙන්නේ. ඊට පස්සේ අපිට මගුල් කෑම කියන පොත ඉගැන්වෙන්නේ. අද මම හිතන්නේ ඒ ලෙවල් කරන ළමෙක්වත් ඒ පොත ගැන දන්නේ නැහැ. ඒක තමයි අපිට තියෙන දුක. සාහිත්‍ය කියන එක බිඳුවටම බැහැලා ඉවරයි. නිසා අන්දජිස්ථානාක මන්ත්‍රීතුමා වැඩි කාලයක් අරගෙන මේ සභාව කල්පනා අවස්ථාවේ යෝජනාක් හැටියට මේක ගිනාවේ. මිනිස්සු හිතනවාද කලාව ඛණ්ඩද කියලා. හැබැයි මේ රටේ මිනිස්සුන් අද නැති වෙන තත්ත්වයට පත් වෙලා තිබුණේ මේ කලාව කියන එක පිළිබඳව මිනිස්සුන්ගේ සිත් පිත් නැතිකම. අර කලාවට ගිය සිත කලාවට නොවෙන වත කියලා සාමාන්‍ය මිනිස්සු සරල කතාවක් කියනවා. ඒක තමයි ඇත්තම කතාව. අද මුදල් වල තත්ත්වයට පත්තර ගිහින් පත් වෙලා තිබෙනවා. අර චිත්‍ර ඇඳගත්ත අය අර විහාර මහදේවි උද්‍යාන පාරේ තියාගෙන අද රුපියල් 1000කට රුපියල් 500ට විකුණන තත්ත්වයට පත් වෙලා තිබෙනවා. ලෝකයේ විශාලම ආදායමක් ලබන අය තමයි චිත්‍ර අඳින අය බවට පත් වෙලා තිබෙන්නේ. ලෝකයේ පැරණි චිත්‍ර අඳින්න ගණන ගත්තාම අපි කවුරුත් දන්නවා. අද ඒ තත්ත්වයට පත් වෙන්න වෙලා තිබෙන්නේ ඒ එතන එතෙන්ට ගියහමත් ඒ හොඳ නිර්මාණ නෙවෙයි අද ඔවුන්ට විකුණන්න වෙලා තිබෙන්නේ බොහොම බාල නිර්මාණ. ඒ තත්ත්වයට පත් වෙලා තිබෙනවා. හැම පැත්තටම මේ පැත්ත ඒ තත්ත්වයෙන් පත් වෙලා තිබෙනවා. ඒ නිසා මහාචාර්ය සරච්චන්ද්‍රයල්ලා එදා හෙන්රි ජයසේනයල්ලා ඒ වගේම චන්ද්‍රසේන දසනායකනල්ලා ගුණසේන ගලප්පත්තිලා ධම්ම ජාගොඩලා අපි ගත්තොත් සෝමලතා සුභසිංහලා අද ජීවතුන් අතර ඉන්න විජේරත්න වරකාගොඩලා අයිරාංගනි සේරසිංහලා සිරිල් වික්‍රමගේලා ඒ වගේ කලාකාරයෝ ගත්තාම ඒ හැම කෙනෙක්ම ඉතාම ලොකු කැපවීමක් කරලා මේකට කරලා තියෙනවා. ටෝනි රණසිංහලා උපාලි අත්තනායකලා මම මතක් කරන්න මේ වෙද්දි තවම ඉන්නා එදා සරච්චන්ද්‍රයන්ගේ ගෝලුව හැටියට ඉන්න නිස්සංක දිද්දෙනියලා මනෝ ජයලත් මනෝරත්නලා වගේ අය අද තව ඉන්නවා. තව ඒ අනුසාරයෙන් ආපු තව කලාකාරයෝ ඉන්නවා. ඒ නිසා මේ හැම කෙනෙක්ම අද හිටියට ඔවුන්ට දෙන්න ප්‍රේක්ෂකාගාරයක් නැහැ. ඒක තමයි තියෙන ලොකුම ප්‍රශ්නේ. අර පාසල් දර්ශනවලට ගිහින් ඒගොල්ලෝ එළියට එද්දී ඒගොල්ලන්ට ලොකු ඉල්ලුමක් තිබුණා. ඒගොල්ලන්ව ඕන කෙනෙකුට හැම ගෙදර දෙමෝපියන්ට කියපුවම දෙමෝපියෝ පවා ඔවුන්ගේ නාට්‍යයක් බලන්න ඔවුන්ගේ සංගීතයක් අහන්න යන තත්ත්වෙ තිබුණා. අද ඒ තත්ත්වෙ ඉතාම ඇත්තම නැති තත්ත්වෙට මේ රටේ පත් වෙලා තිබෙනවා. මං ගත්තොත් කොළඹ මම මේ යෝජනාව ගේන වෙලාවේ මම හිටියේ නැහැ. නමුත් මම වාහනේදී මම රේඩියෝ එකේ අහගෙන ආවේ අපේ අනුරජසනාගේ මන්ත්‍රීතුමා කිව්වා ඇත්තටම අද අපිට නාට්‍යගාර නැහැ. තීන නාට්‍යගාරත් වැහිලා. ඉතින් ලක්ෂ 10ක් 15ක් ගිය සාමාන්‍ය කෙනෙකුට නාට්‍යයක් පෙන්වන්න අපිට ගන්නට බෑ. දැන් අපි පාසල් අංශයෙන් ගත්තාම අපිට ඒ පාසල් වල තියෙන ශාලාවල් හොඳ නාට්‍යකාර හැටියට පත් කරගන්න පුළුවන්. අර ළඟම පාසල් හොඳම පාසල් කරන වැඩසටහනට තියෙන මේ ලංකාව පුරා විසිරිච්ච පාසල් ටික වලින් තෝරගෙන හොඳ
නාට්‍ය ශාලා ටිකකුත් ඔය අතර ඇති වෙනවා නම් මම හිතන්නේ ඒකෙන් පාසලට ලොකු රුකුලක් වෙනවා පාසලේ අධ්‍යාපනයේ සහ ශාස්ත්‍රීය දැනුමට. ඒ නිසා ඒ ඒ ඒ ක්‍රමයවත් ගෙනihin ගම්වලට මේ නාට්‍ය ටික සහ මේ ශාස්ත්‍රීය කලාව ඉදිරියට ගෙන යන්න තියෙනවා නම් ඉතාලම යහපත් දෙයක් කියලා හැටියට මම මතක් කරනවා. ඒ වගේම පොත් ලියන්නන්ට තියෙන පොත් ලියන්නන්ට ගීත රචකීන් දෙන ශක්තිය අපි ලබා දෙන්න ඕනේ. අද කිසිම දරුවෙක් පෙළඹෙන්නේ නැහැ එවැනි දෙයකට යන්න. ඒ නිසා ඒව අගය කිරීමේ තත්වයක් මේ රටේ ඇති වෙන්න ඕන කියන එක විශේෂයෙන් මම මතක් කරනවා. ඒ නිසා අද මේ මේ යුගයේ මේ දේශපාලන යුගයේ මේක කරන්න පුළුවන්. මම කතාව ආරම්භෙදිත් කිව්වේ ඒකයි. මේ කලාවට මේ ශාස්ත්‍රීය තත්වය ගැන හොඳින් දන්න නායකයෝ දෙන්නෙක් මේ රටේ ඉන්න මොහොතේදී මේක අපි ඒ තත්ත්වෙට පරිවර්තනය කරන්න මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ අපි කවුරුත් මේක ඒ සඳහා අපි සහයෝගය දෙමු කියලා විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා. මට පේනවා ඔබ කාලය අවසන් බව මතක් කරන එක. බොහොම ස්තුතියි ඔබතුමා මට කාලය දුන්න එක ගැන. ඒ වගේම අනුරුද්ධ සානගේ මන්ත්‍රීතුමාටත් මගේ ස්තුතිය පුද කරමින් මගේ මේ කතාව අවසන් කරන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔන්රබල් සඳරශ්‍රී කජදීර.
මුලාසනේ සභාපතිතුමනි අනුර කුමාර දිසානායක ගරු මන්ත්‍රීතුමා මේ සභාව නවතාලේ අදහස් ප්‍රකාශනයකට යොමු කෙරුවා. අපි හුඟක් වෙලාවට ආර්ථික ප්‍රශ්න, සමාජ ප්‍රශ්න, දේශපාලන ප්‍රශ්න ගැන තමයි පාර්ලිමේන්තුව වැඩි බරක් දාලා කතා කරන්නේ. නමුත් රටට කාලීන වැදගත් මාතෘකාවක් පදනම් කරගෙන එතුමා මේ වෙලාවේ මේ සභාව කල්තබන අවස්ථාවේ ප්‍රශ්නයක් යෝජනාවක් ගෙනීම ගැන මම එතුමාට ස්තුතිවන්ත වෙන්නට ඕන. මොකද මේ කලාව සාහිත්‍ය අතවසෙම දියුණු සමාජයක් මනින මිම්ම. සමාජයක දියුණුව මනින්න බෑ ආර්ථික සමෘද්ධියකින් විතරක්. සාක්ෂරතාවෙන් විතරක්. යම්කිසි රටක දියුණු කලාවක් සාහිත්‍යයක් සංස්කෘතියක් තියෙනවා නම් ඒක ඒ රටේ අතවසෙම මිනිසුන්ගේ අධ්‍යාත්මය පිළිබිඹ වන එක කෝණයක්. එනිසා දියුණුව මනින එක මිම්මක් සාහිත්‍ය කලාව සෞන්දර්ය. එනිසා අද අපිට පේනවා මේ අද අපි මූණ දෙන මේ සමාජය ඇතුලේ මහා ව්‍යසනයක් තියෙනවා. ව්‍යසනයක් අනිත් මිනිහාගේ දුක වේදනාව තේරුම් ගන්න බැරි අසංවේදී සමාජයක අපි ඉන්නේ. අපි නිතරම මේ වගේ කරුණු ගැන අත්දකිනවා. අපි දන්නවාද පත්ත පුවත්පත් අරගෙන බැලුවාම කොයිතරම් හිත පාරන දේවල් තියෙනවද කියලා. තමන්ගේ කුසෙන් බිහිවෙච්ච දරුවා වැසිකිලි වලක කුණු කූඩේක දාලා යන්න පුළුවන් අම්මලා ඉන්න සමාජයක්. ඒ වගේම තමන්ට කිරිපොවපු අම්මා උස්සගෙන ගිහලා හන්දියක තියලා පැනලා යන දරුවෝ ඉන්නවා. මේ තරම් සමාජයේ විකෘතියට යන වෙලාවක අතවසෙම මේක ප්‍රකෘතිකරණය සඳහා ගෙනියන්න සංවේදී මිනිහෙකු තනන්න ඕනේ. දැන් අපි ඒ සංවේදීත්වය සමාජයේ ගොඩනගන්න අපිට තියෙන කාර්යභාරය එක පක්ෂයකට අයිති එකක් නෙවෙයි. ඒක මහා සමාජ ධාරාවක ප්‍රතිඵලයක්. නමුත් එහිදී රජයක් හැටියට දේවතු සහයෝගය දෙන්න ඕනේ. රජයක් හැටියට දේවතු අනුග්‍රහ දෙන්න ඕන. සමාජ වින්දනය දිනු කරන්න. මිනිසුන්ගේ මනෝභාවය දිනු කරන්න. මිනිසුන්ගේ අධ්‍යාත්මය දිනු කරන්න. ඒ පරිසරය හදන්න ඕනේ. මම කියන්න කැමති මේ වෙලාවේ දැන් අද තියෙන ගීත සාහිත්‍ය දැන් බලන්න අපි ගී සමහර ගීත අරගෙන බැලුවාම ආදරය ප්‍රේමය ගැන මිනිසුන්ගේ හිත නිවන මිනිස්සු සංවේදී කරන මාතෘකා ඒවා. නමුත් සමහර ගීත අරගෙන බැලුවාම කොයිතරම් අසංවෘත බලන්න. දැන් මම ඔබතුමාට කියන්න කැමතියි දැන් මේ පහුගිය සම්මාන උළෙලේ හොඳම ගීතයක් තෝරගත්ත ගීතයක්වත් අද රාජ්‍ය මාධ්‍යකින් අහන්න පුළුවන් කමක් නැහැ. මම ඔබට මතක් කරන්න ඕන මේ දැන් ගියවර සම්මාන ලබාපු නාගසින්නම් ගීතේ. මේ නාගසින්නම් ගීතේ ශානිකා සුමනසේකර් මහත්මිය ගායනා කරන්නේ. මේක හරි ඓතිහාසික කතාන්තරයක්. මේ ඓතිහාසික කතාන්තරය කියන්නේ රාජසිංහ රජුරෝ පිටුවහල් වෙන වෙලාවේ ඒ රාජසිංහ රජුරුවන්ගේ දේවියගේ කනේ තියෙන කනකර අතවසෙම ඇදලා ගලවලා ගත්තේ. ඒ වෙලාවේ ඒ කනෙන් මතුවෙච්ච ලේ දහරා වයගේ හැට්ටේ තියෙනවා ඒක කටුකේ තියෙනවා ඒක දැකපු කවියා හොඳ ගීතයක් ලියනවා මේ ගීතේ තමයි ගියවර රාජ්‍ය සම්මාන ලැබුවේ අහන්න ලැබෙනවද අපිට නාගසින්නම් ගීතේ නෑ මේක තමයි රටට වෙලා තියෙන්නේ නමුත් ෘචි රාණනියේ මේ අහන්න එක පහරින් මා මරන්න ඒ දැන් ආදරය සමහරු විග්‍රහ කරන්නේ දැන් ඉතින් මාට ගහලා දාපන් මොකද ආදරේ නැත්තම් මොකද එහෙම විග්‍රහ කරන වෙලාවක මේ කවියා ගැඹුරු දෙයක් අල්ලගෙන ඓතිහාසික දෙයක් මතු කරගෙන ලියන ගීතයට මේ සමාජයේ අපේම මාධ්‍යකින් තරක් දෙන්නේ නැහැ. ඒ වගේ උදාහරණ රාශියක් මට කියන්න පුළුවන්. දැන් මේ මෑතකදී මෙවැනි සම්මානලත් ගීත ගණනාවක් අත වශයෙන්ම අපි කනගාටු වෙනවා. රාජ්‍ය සම්මාන දිනුවට වැඩක් නැහැ රාජ්‍ය මාධ්‍යකින්වත් මෙහෙම ගීතයක් අපට අහන්න පුළුවන්කම නැත්තම්. ඒ නිසා ගරු සභාපතිතුමනි අපට අලුත් ආරකින් හිතන්න වෙලා තියෙනවා. කලාව කියන එක අත වශයෙන්ම එක විශ්ව ප්‍රකාශනයක්. ඒක කලාව කියන ගීතය කියන එක නවකතාව කියන එක නාට්‍ය කියන එක ඒක ජන සමාජයකටයි තියෙකක් නෙමෙයි. අද අපි සමාජ සංහිඳියාවක් ගැන කතා කරනවා. සමාජ සංහිඳියාව ගැන අපිට අලුත් අදහසක් කියන්න මිනිස්සුන්ගේ හදවතේ අය සංවේදීත්වය ගොඩනගන්න තියෙන මාධ්‍යයක් තමයි කලාව. මේකට ගීතයෙන් පුළුවන්, නවකතාවෙන් පුළුවන්, නාට්‍යෙන් පුළුවන්. ඒ වගේම රූප වාහිනී නාලිකා මගින් දෙන කෙටි චිත්‍රපටි වලින් මේ කලා මාධ්‍ය වලින් මේ සංවේදීත්වය හදන්න පුළුවන්. කවුද ඒකට යොමු වෙන්නේ? මේක විවස්ථා වෙනසක් කරලා ව්‍යවස්ථාවේ කොළවල වගන්ති ලිව්වට වැඩක් නැහැ. ප්‍රායෝගික වැඩපිළිවෙලකින් මිනිසුන්ට තේරෙන විදියට මේ පණිවිඩය දෙන්න පුළුවන් හොඳ මාධ්‍ය කලාව. කවුද ඒක පාවිච්චි කරන්නේ? කොහෙද එහෙම කලාවක් විහිවෙන්නේ? ඒ අත්ත වශයෙන්ම අද ගුණාත්මක කලා මාධ්‍යකට අත දෙන්න තියෙන මේ වගේ වකවානුවක ඒ හැඟීම් අපි අමතක කරලා තමයි අපි ක්‍රියා කරගෙන යන්නේ. ඒ නිසා අද අපට ලොකු සමාජ වගකීමක් තියෙනවා. මේ සමාජය යහපත් පැත්තට හරවන්න අපි අර මීට කලින් කතා කරපු විජේදාස රාජපක්ෂ මහත්තයා කිව්වා අපි ඉගෙන ගන්න කාලේ අමාවතුර බුත්සරණ ලෝකෝපකාරයේ විතරක් නෙමෙයි අපි පුංචි කාලේ අපේ දෙමව්පිය කියපු සුරතලයට කියපු ගීතයක් ඔළු අතගාලා දරු සුරතල් කරපු දරු නැලවිල්ලක් කියන්න අද නූතනම වල දන්නවද? නූතරම් අම්ම කෙනෙකුට කියන්න පුළුවන්ද? ඒවයින් තමයි සංවේදී වුණේ. ඒවයින් තමයි මිනිස්සුන්ගේ හදවත කම්පණයන් පුංචි කාලේ ඒ හදවතේ ඒ අලුත් ජීවය රෝපණය වුණේ පුංචි කාලේ ඉඳලා වැඩිහිටියෝ විසින් දෙන ලද ඔවුන්ගේ අත්දැකීමේ සමාජ පරිසරය අත වශයෙන්ම ඊළඟ පරම්පරාවට සමාජගත කිරීමේ ප්‍රතිඵල. දැන් එහෙම සාහිත්‍යයක් නැහැ. පරිසරය ගැන කියවෙන දෙයක් නැහැ. දරු නැලවිල්ලක් නැහැ. සොරතල් ගීතයක් නැහැ. සමාජ විග්‍රහයක් නැහැ. ඉතින් මේ වගේ සමාජයක් අපි මොනතරම් ආර්ථික සමෘද්ධියක් කරා ගමන් කරත් ඒ ආර්ථික සමෘද්ධියකට වැඩක් නැහැ සමාජයේ ම්ලේච්ඡත්වයට යනවනම්. ඒක తాවකාලිකයි. తాවකාලිකයි. ඒ නිසා අපිට ගීත සාහිත්‍ය, නවකතා ශේෂ්ත්‍රය කෙටි කතා ශේෂ්ත්‍රේ ඒ වගේම රූපවාහිනී මාධ්‍ය ජාලාවලින් දෙන පණිවිඩ මේ යුගයේ අවශ්‍යතාව ගැන හිතලා අපි ඒව සමාජගත කරන්න ඕනේ. ඒකට රජයට වගකීමක් තියෙනවා. රජයට මඟ පෙන්වීමක් තියෙන්න ඕනේ. රජයට ජාතික ප්‍රතිපත්තියක් තියෙන්න ඕනේ. රජයක් හැටියට අත වශයෙන් මේ මෙවැනි කරුණු ගැන මේ විපක්ෂයෙන් මේව ඉදිරිපත් කරන එක අපේ වගකීමක්. නමුත් රාජ්‍ය වගකීමක් තියෙනවා කොහොමද මේ සමාජයේ ම්ලේච්ඡත්වයෙන් මුදවගෙන මේ සමාජ ජීවීන් සංවේදීත්වය කරා ගෙන යන සමාජ වටපිටාවක් නිර්මාණය කරන්නේ කොහොමද කියන එක ගැන ඒ ජාතික හැඟීමක් ඇති වැඩපිළිවෙලක් හදන්න. ඒක නිසා උසස් කලාව අගය කරන්න ඕනේ. උසස් කලාව අත දෙන්න ඕනේ, අගය කරන්න ඕනේ, දිරිමත් කරන්න ඕනේ. දැන් ඒක මේ සභාවේ හුඟක් දේ කියවුණා. හුඟක් දේ වැඩි දෙනෙක් ගැතින් කියවුණා. අත්ත වශයෙන්ම සාර්ථක ඇගයීමක් නැති තැන ඒකට පෙළඹෙන්නේ නැහැ. අද කලාකෘතියක් නිර්මාණය කරනවා කියන එක ලේසි වැඩක් නෙමෙයි. ලේසි කෙනෙකුට පොතක් මුද්‍රණය කරලා ඒ පොත සමාජයට දෙන්න පුළුවන්කමක් නැහැ. හොඳ ගීතයක් කොයිතරම් ලිව්වත් හොඳට කිව්වත් ඒ කොයිතරම් සංවේදී වුණත් ඒකට රජයවත් අගයන්නේ නැත්තම් අත වශයෙන්ම ඔවුන්ට කල්පනා වෙන්න පුළුවන් අපි මේ දරන ප්‍රයත්නයෙන් ඉස්සාරයි කියලා. ඒ නිසා අපි හැම විටම හිතන්න ඕනේ හොඳ හිතින් කවරකු නිර්මාණයක් කළත් එය සමාජයේ තිරිසන් බවින් මුදවන නිර්මාණයක් බවට පත් වෙනවා. එහෙම නිර්මාණශීලීන් මේ සමාජය තුළ ඉන්නවා. එහෙම ගීත රචකයෝ ඉන්නවා. එහෙම නවකතාකරුවන් ඉන්නවා. චිත්‍රපට නිෂ්පාදකයන් ඉන්නවා. මේ අයට රජයක් හැටියට සමාජයක් හැටියට අපේ රජය කියලා මම මේක කියන්නේ මේ පක්ෂ විපක්ෂ දිහා බලලා නෙමෙයි. ඒක සමස්ත සමාජ ඒ වගකීමක් රටේ පාලක පන්තීන් විසින් එක කලින් පාලක පන්තිය මේ ගැන දක්වපු ප්‍රමාණයේ මදිය කියලා ඒකට ප්‍රතිඋත්තර දෙන එක නෙමෙයි. අපි ඒවෙන් කොහොමද අලුත් සමාජයට අලුත් දෙයක් දෙන්න අලුත් සමාජය යහපත් සමාජයක් බවට පරිවර්තනය කරන්න කවර කවර කෝණවලින් මේ ප්‍රශ්න දෙස බැලිය යුතුද කියන එක ගැන අපි ගැඹුරෙන් හිතුවොත් කලාව ප්‍රබල දෙයක්, ඒ සංවේදීත්වය ප්‍රබල දෙයක්, වින්දනය ප්‍රබල දෙයක්, ඒ එහෙම වින්දනය ඇති සමාජයක් අපි නිර්මාණය කරොත් මම හිතනවා අපි එකිනෙකාට බෙදිලා ඇන කොටා ගන්න, ලේයින් සතුටු වෙන්න, අනිත් එක යට කරගෙන තව එකෙක් ඉස්සරහට යන්න, තවත් ජාතියක් පල්ලෙහාට දාලා තවත් ජාතියක් අපි තමයි ප්‍රබල ජාතිය කියන හැඟීම අපිට යටපත් කරන්න පුළුවන්කම ලැබෙන්නේ එක හා සමාන සංවේදී මානසිකත්වයක් ඇති මිනිහෙකු නිර්මාණය කිරීමෙන්. ඒ නිසා පළමු දේ මේ සමාජයට ඕන මිනිහෙක් හදන එක, මනුෂ්‍යත්වය නිර්මාණය කරන එක. පාට පක්ෂ දේශපාලන අදහස් තියෙන්න පුළුවන්. ඒ සියල්ලට වඩා මනුෂ්‍යත්වය නිර්මාණය කිරීම අද යුගයේ අපට තියෙන වගකීමක්. එහෙම වෛරයෙන් හා ක්‍රෝධයෙන් ද්වේෂයෙන් බලන්නේ නැති යහපත් ගුණාංගවලින් යුක්ත මිනිහෙකු තනනකන් සමාජය හැදෙන්නේ නැහැ. ඒ සමාජය තුළේ ක්‍රෝධය වෛරය අනිත්‍යකාගේ පලිගන්න, අනිත්‍යතාවගේ පලිගන්න සාහසික අදහස් පපුවලින් තුරන් කරන තෙක් මේ අපිට සමාජ බලාපොරොත්තු ඉදිරි ගමනකට යන්න බෑ. ඒ නිසා ඒ වෙනුවෙන් කලාවේ ලොකු වගකීමක් තියෙනවා. අතවසේම ඒ විවිධ ශේෂ්ඨවල කලාව දියුණු කරන්න, ඒ වගේම සමාජයේ වින්දන ශක්තිය වැඩි දියුණු කරන්න, පාසල් පද්ධතිය ඉඳලා අලුත් ආරකට හිතන නව පරපුරක් රොබෝවරු නෙවෙයි, අද අපි උත්සාහ කරන රොබෝලා හදන්න. දැන් ලෝකෙ පුරාම රොබෝ සංස්කෘතියක් යන්නේ. ලෝකෙ අද උනන්දු වෙන්නේ මේ වෙනුවෙන්. මොකද ලාභයේ පදනම් කරගෙන අත වශයෙන්ම මේ ශ්‍රමයට දෙන වටිනාකම් වෙනුවට ඒකට යන්ත්‍රකේ වටිනාකම දීලා තමන්ගේ ලාභය උපරිම කරගන්නේ කොහොමද කියන එක බලන සමාජයක් ඇතුලේ අපි හැම කෙනෙකු උත්සාහ කරනවා රොබෝවරු තනන්න. නෑ, ඒවා තාවකාලිකයි. කවරක් තැනුවත් වැඩක් නෑ. ඒව ක්‍රියා කරන දෑත් මනුෂ්‍යත්වයේ දෑත් නොවෙනවා. ඒක මෙහෙවන ඔළුව, මනුස්සකමින් පිරුණු ඔළුවක්, මොලයක්, චින්තනයක් ඇති සදාචාර සම්පන්න ගුණකරක හැඟීමලින් පිරුණු මිනිහෙකු නිර්මාණය කරන තාක්කල් ඒ සියල්ල තාවකාලිකයි. ඒ නිසා අපට වගකීමක් තියෙනවා සමාජයේ සංවේදීත්වය කරා ඉස්සරහට ගෙන යන්න. සාහිත්‍ය කලාව ප්‍රදාන කරගෙන අතවසේම අපි පහුගිය කාලය ඇතුලේ මේ සමාජයේ වෙච්ච අඩුපාඩු වැරදි විග්‍රහයන් පිළිබඳ ස්වයං විවේචනයක් කළා. අපේ අධ්‍යාපනයේ කොතනද අපට වැරදිලා තියෙන්නේ, අපේ අධ්‍යාපනයේ කොයි ආරකටද වෙනස් කරන්න ඕනේ කියන එක ගැන අර කවුරුත් දැන් කතා කරා වගේ අධ්‍යාපන අමාත්‍යවත් ඉන්න ඕන. මේක මේ සංස්කෘතික අමාත්‍යවට විතරක් උත්තර දෙන්න
වෙනාඩි දෙකක් තියෙනවා.
පුළුවන් කමක් නැහැ. ඒ නිසා සභාපතිතුමනි, අපි කාටත් පැවරිච්ච වගකීමක් මේ මුළුමහත් සමාජෙටම අපි රටක් හැටියට යහපත් නිර්මාණකරණයකට රට යොමු කරලා අතවසෙම්ම උසස් වින්දන ශක්තියක් ඇති සමාජයක් මේ මහිතලේ නිර්මාණය කරන එක. එහෙම සමාජ ප්‍රගතිය වෙනුවෙන් ඒ කටයුතු ඉටු කරන්න රජයේ අනුග්‍රහය අපි විශ්වාස කරනවා මීට වඩා ලැබෙයි. ඒ පැත්තට යොමු කරන්න මේ මාතෘකාවද සභාගත වීම ගැන අතවසෙම්ම ඒක යහපත් ප්‍රවණතාවයක් සාම්ප්‍රදායෙන් මිදුණු අලුත් අදහස් රාශියක් මේ සභාව ඉදිරිපත් වුණා. කවුරුත් සංවර්ධනාත්මක විදියට ඒ ප්‍රශ්න ගැන අගයීමකින් විචාරාත්මකව අදහස් දැක්වුවා. ඒක හොඳ ප්‍රවණතාවයක්. ඒ සාමූහිකත්වය ඇතුලේ අපි විශ්වාස කරනවා අතවසෙම්ම ජාතික ප්‍රතිපත්තිකරණයකට යොමු කරමින් මේ අපි බලාපොරොත්තු වෙන සමාජයේ උසස් මානුෂික ගුණාංගවලින් යුතු දියුණු සමෘද්ධිමත් සමාජයක් කරා යන්න හැම කෙනෙකුගේම සහයෝගය මම හිතන්නේ ලබා දෙන බවට ප්‍රතිඥා තිබුණා. ඒසේ ඉටු වේවා කියලා ප්‍රාර්ථනා කරමින් මම නියර වෙමි.
බොහොම ස්තුති ගෞරව තිලකරාජා.
சபைக்கு தலைமை தாங்கும் குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, மிக முக்கியமான விவாதம் ஒன்றில் உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்காக உங்களுக்கு நன்றி தெரிவித்துக் கொள்கிறேன். தமிழிலே இந்த 9வது மாதத்தை, ஆங்கிலத்தில் நாங்கள் செப்டம்பர் என சொல்லுகின்ற மாதத்தை தமிழிலே நாங்கள் புரட்டாதி மாதம் என்கிறோம். ஆனால் சிங்களத்தில் இந்த மாதத்திற்கு மிக அழகான சொல் ஒன்று இருக்கிறது, சாகித்ய மாதம். இந்த சாகித்ய மாதம் என்கின்ற பொழுதே அது இலக்கிய மாதம் என்று பொருள்படுகிறது. அத்தகைய ஒரு இலக்கிய மாதத்திலே குறிப்பாக இன்றைய நாளில் இந்த சாகித்ய மாதத்தின் 8ஆம் திகதியான இன்று இத்தகைய ஒரு மிக முக்கியமான ஒரு பிரேரணையை முன்வைத்திருக்கும் கௌரவ பாராளுமன்ற உறுப்பினர் அனுரகுமார் திசாநாயக் அவர்களுக்கு நான் முதற்கண் நன்றி தெரிவிக்க கடமைப்பட்டிருக்கிறேன். நானும் ஒரு எழுத்தாளர், கவிஞர், கலைஞன் என்ற வகையில் இது மிக முக்கியமான ஒரு பிரேரணை. இந்த நாள் குறித்து நான் அவதானம் செலுத்துவதற்கு காரணம், இங்கே நாங்கள் கலைஞர்களை வாழ வைக்க வேண்டும், கலைகளை வலுப்படுத்த வேண்டும், எழுத்தாளர்களை ஊக்குவிக்க வேண்டும் என பிரேரணை நிறைவேற்றிக் கொண்டிருக்கும் இந்த நாளில் கொழும்பு பண்டாரநாயக்க சர்வதேச ஞாபகார்த்த மாநாட்டு மண்டபத்திலே இந்த எழுத்தாளர்களுக்கு விருது வழங்கும் விழா இப்பொழுது நடைபெற்றுக் கொண்டிருக்கிறது. இந்த சபையில் இந்த பாராளுமன்ற உறுப்பினர்கள் முன்வைக்கும் ஆலோசனைகளை கேட்பதற்கு கூட அவகாசம் இல்லாமல் இந்த துறைக்கு பொறுப்பான அமைச்சர் அவர்கள் இப்பொழுது எழுத்தாளர்களுக்கு அங்கே விருதுகள் வழங்கி கொண்டிருப்பார். அந்த வகையில் இன்றைய தினத்தில் விருதுக்காக தெரிவு செய்யப்பட்டு அங்கே விருதுகளை பெற்றுக் கொண்டிருக்கும் அத்தனை எழுத்தாளர்களுக்கும், அது சிங்கள மொழி மூல படைப்புகளை தந்த எழுத்தாளர்களாக இருக்கட்டும், தமிழ் மொழி மூலம் படைப்புகளை தந்த எழுத்தாளர்களாக இருக்கட்டும், அல்லது ஆங்கிலம் மொழி மூலம் படைப்புகளை தந்த எழுத்தாளர்களாக இருக்கட்டும், மூவரும் சரிசமமாக இந்த நாட்டிலே கௌரவிக்கப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். அந்த கௌரவத்திற்கு இந்த உச்ச சபையிலிருந்து நானும் எனது வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்வதில் மகிழ்ச்சி அடைகின்றேன். இருந்தபோதும் கூட இந்த தேசிய சாகித்ய விருது வழங்கும் விழாக்களிலே பின்பற்றப்படுகின்ற நடைமுறைகள் குறித்து நாங்கள் அவதானம் செலுத்த வேண்டிய தேவை இருக்கிறது என்று நினைக்கிறேன். குறிப்பாக ஏதேனும் ஒரு துறையை எடுத்துக்கொள்வோம். சிறுகதை எழுதுபவர்களுக்காக வருடந்தோறும் சிறந்த சிறுகதை நூல் ஒன்றை தெரிவு செய்து அதற்கு குறிப்பிட்ட தொகை பரிசும் சான்றிதழ்கள் விருதுகள் வழங்கப்பட்டு வருகிறது. இந்த தெரிவு நடைமுறைகளின் போது உதாரணமாக நாங்கள் சொல்லுவோம், 50 எழுத்தாளர்கள் இந்த குறிப்பிட்ட வருடத்தில் தங்களது சிறுகதையாக்கங்களை படைத்து போட்டிக்காக அனுப்பியிருப்பார்கள், அல்லது விருது தெரிவிக்காக அனுப்பியிருப்பார்கள். இவர்களை தெரிவு செய்யும் அந்த தெரிவாளர் குழு எவ்வாறு தெரிவு செய்யப்படுகிறது என்பது தொடர்பாக பல்வேறு பிரச்சனைகள் இருக்கு. எனவே இந்த தெரிவுகளை செய்கின்ற பொழுது பல்வேறு சிக்கல்கள் நிலவுகின்றது என்பதை நாங்கள் அவதானித்து வந்திருக்கிறோம். இது இந்த தெரிவாளர்களை எவ்வாறு எந்த தகுதி கொண்டு தெரிவு செய்கிறார்கள் என்பது தொடர்பான பிரச்சனை. இரண்டாவது, இந்த தெரிவாளர் குழு தெரிவு செய்து பரிசுகளை வழங்கும் போது பெற்றுகின்ற நடைமுறைதான். 50 நூல்கள் விருதுக்காக அனுப்பப்பட்டிருக்கின்ற பட்சத்தில் ஆக கடைசியாக 3 நூல்களை ஷார்ட் லிஸ்ட் என்கின்ற பெயரின் அடிப்படையிலே தெரிவு செய்து வைத்துக் கொள்கிறார்கள் பரிசளிப்பு வழங்குவதற்காக. இந்த மிகுதி 47 எழுத்தாளர்களும் யார், அந்த நூலாசிரியர் விவரங்கள் வெளியிடப்பட மாட்டார். ஆனால் இறுதியாக தெரிவு செய்யப்பட்ட அந்த 3 எழுத்தாளர்களின் பெயர் விவரங்களும் ஊடகங்கள் வாயிலாகவும் பத்திரிகைகள் வாயிலாகவும் வெளிப்படுத்தப்படும். இறுதியாக அந்த 3 எழுத்தாளர்களுக்கும் அந்த குறிப்பிட்ட தொகை 3 தெரிவு செய்யப்பட்ட ஷார்ட்லிஸ்ட் செய்யப்பட்ட அந்த 3 படைப்பாளர்களுக்கும் அழைப்பிதழ் வழங்கப்பட்டு குடும்பத்தோடு வந்து அவர்கள் பரிசுக்காக காத்திருப்பார்கள். இப்பொழுது பரிசு அறிவிக்கப்படும். அந்த 3 ஒருவருக்கு மாத்திரம் அறிவிக்கப்படும். மிகுதி 2 பெயர் தெரிவு செய்யப்பட்டிருக்கும், பெயர் வெளியிடப்பட்டிருக்கும். ஆனால் அவர்களுக்கு எவ்விதமான கௌரவமும் அந்த மண்டபத்தில் வழங்கப்படுவதில்லை. இறுதியாக அந்த 47 பேரின் அதே பெயர் பட்டியலுக்குள் இந்த 2 பெயரும் அடங்கிவிடும். ஆனால் அந்த 2 குடும்பத்தோடு பிள்ளைகளோடு வந்து மண்டபத்தை நிரப்புகின்ற சாதாரண பொதுமகனாக மாத்திரமே இருந்துவிட்டு செல்கின்ற அவலம் நிகழ்ந்து கொண்டிருக்கிறது. இது நான் உதாரணமாக சிறுகதை என்கின்ற துறையை எடுத்துக்கொண்டு சொல்லுகின்றேன். இது அங்கே தெரிவு செய்யப்படுகின்ற வழங்கப்படுகின்ற ஒவ்வொரு விருதுகளுக்கு பின்னாலும் நிகழ்ந்து கொண்டிருக்கக்கூடிய அவலம். எனவே 1/3 பரிசு பெறுகிறார், 2 பார்வையாளராக வந்து அமர்ந்து இவர் அடுத்த 2 இந்த பரிசுக்கு தகுதியற்றவர்கள் என்கின்ற பெயரை பெறுகிறார்கள். அதே நேரம் அதே போன்ற தகுதியை பெறுகின்ற 47 எழுத்தாளர்களும் அதே தகுதியை தான் பெறுகிறார்கள், அவர்களும் தகுதியற்றவர்கள். எனவே தகுதிக்குரியவர்களாக தெரிவு செய்து அவர்களை ஒரு பார்வையாளர்களாக திருப்பி அனுப்புகின்ற ஒரு நடைமுறையை நாங்கள் கையாளுகிறோம். எனவே குறைந்தபட்சம் இந்த 1/3 தான் சிறந்த எழுத்தாளர் என தெரிவு செய்வதாக இருந்தால், ஆக குறைந்தது அந்த அழைக்கப்பட்ட 3 மேடை கலைத்து ஒருவருக்கு பரிசும் விருதுகளும் வழங்கப்படுமாறுந்தால் அதன் வழங்கி எஞ்சிய 2 குறைந்தபட்ச கௌரவமாக சான்றிதழ்களும் மதிப்பீடுகளும் அந்த மேடை கலைத்து கௌரவிக்கின்ற ஒரு நிலைமையாவது உருவாக்கப்பட வேண்டும். குறைந்தபட்சம் அவர்கள் கொழும்பு நகரை நோக்கி, தலைநகரை நோக்கி இந்த முழு இலங்கை தீவில் இருந்து வருகிறார்கள். அவர்களது போக்குவரத்து செலவுகளுக்கான பணம் கூட அவர்கள் கிடைக்கப்படுவதில்லை. இந்த நிலைமையில் நாங்கள் விருது வழங்கும் விழாவை தேசிய மட்டத்தில் நடத்தி கொண்டுதான் இந்த கலைஞர்களை ஊக்குவிக்க வேண்டும், இவர்கள் வருமானத்தை உயர்த்த வேண்டும், இவர்கள் போற்றப்பட வேண்டும் என பேசிக் கொண்டிருக்கோம். எனவே நடைமுறையில் இருக்கின்ற இந்த குறைந்தபட்ச விருது வழங்கல் அல்லது அவர்கள் ஊக்குவிப்பு நடவடிக்கைகள் கூட ஒரு முறையான செயற்திட்டத்திற்கு உள்வாங்கப்படாத நிலைமை காணப்படுகிறது. இது குறித்து நான் தனிப்பட்ட முறையில் அமைச்சரவர்களுடன் பேசியிருக்கிறேன். என்றாலும் இன்றைய நாளில் மிக முக்கியமான ஒரு பிரேனை இந்த கலைஞர்கள் தொடர்பாக முன்வைக்கப்பட்டிருக்கிற நாளில் இந்த உச்ச சபையிலே இந்த விவரத்தை எடுத்துக் கூறுவதன் ஊடாக இந்த முறைமையை மாற்றியமைத்து ஒரு முறையான வழிமுறையில் இந்த கலைஞர்கள் ஊக்கப்படுத்தப்பட வேண்டும் என்கின்ற கோரிக்கை முன்வைக்கின்றேன். காரணம், திருவிளையாடல் திரைப்படத்திலே ஒரு வசன கோர்வை இருக்கிறது. அதில் ஒரு வசன கோர்வை வரும், சேர்ந்தே இருப்பது வறுமையும் புலமையும் என்பார்கள். எனவே இந்த புலமை மிக்க எழுத்தாளர்களோடு சேர்ந்தே இருப்பது வறுமை என்கின்ற ஒரு ஒரு வாசகம் சொல்லப்பட்டிருப்பது போல இவர்கள் வறுமைக்கு மத்தியிலே வாழ்பவர்களாகவும் இருக்கின்றார்கள். எனவே இதனை போக்குவதற்கு நாம் நடவடிக்கை எடுப்பதற்கு அவர்கள் எழுத்துக்களினூடே அவர்களை ஊக்குவிக்கின்ற ஒரு முறையான செயற்திட்டத்தை கொண்டு வர வேண்டும். அல்லாத பட்சத்தில் மிக மோசமான துயரமான சம்பவங்கள் நாட்டிலே நடைபெற்றுக் கொண்டிருக்கின்றன. அவர்களை பாராட்டுகிறோம் வாழ்த்துகிறோம் என்கின்ற பேர்வையிலே மேடை கலைத்து பொன்னாடைகளை போர்த்தி அனுப்புகின்ற போது திரும்பி செல்ல போக்குவரத்துக்கு பணம் இல்லாமல் பொன்னாடைகளை விற்றுவிட்டு வீட்டுக்கு திரும்பி செல்லும் கலைஞர்கள் எத்தனையோ பேர் இந்த நாட்டில் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். எனவே கலைஞர்கள் என்பது அவர்களது படைப்புகள் என்பது கௌரவிக்கப்பட வேண்டுமாக இருந்தால் அந்த உண்மையான கௌரவம் அவர்களை பொருளாதார ரீதியாக மீட்சி பெற வைப்பதும் சமூகத்திலே மற்றவர்களோடு கௌரவமாக வாழுகின்ற ஒரு பிரஜையாக அங்கீகரிப்பதுமாக இருக்க வேண்டும். துரதிர்ஷ்டவசமாக இந்த நாட்டில் கலைஞர்கள் என்போர் வறுமைக்குட்பட்டவர்களாக இருப்பது ஒரு தகுதியாக கருதப்படுவது வேதனைக்குரியது. அவர்களின் அந்த பெருமதி மிக்க எழுத்துக்களும் படைப்புகளும் சிந்தனையும் ஆற்றலும் இந்த நாட்டின் வளம் சேர்க்கின்ற ஒரு சொத்தாக கருதி அவர்களுக்கு உரிய கௌரவம் வழங்குகின்ற வகையிலே இந்த நடைமுறைகள் மாற்றியமைக்கப்பட வேண்டும் என கேட்டுக்கொண்டு இந்த முக்கியமான நாளிலே இத்தகைய ஒரு பிரேரணை முன்வைத்தமைக்கும் அந்த பிரேரணையில் எனக்கு உரையாற்ற வாய்ப்பளித்தமைக்கும் உங்களுக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன்.